દાદાવાણી જાન્યુઆરી 2017 સમજ સમાવે વિષયમાં સુખ બુદ્ધિ સંપાદકીય પંચમ આરાના આ દુષ્મ કાળમાં ચારેય બાજુ વાતાવરણ જ વિષયાગ્નિનું ફેલાઈ ગયું છે. વિષયરસ એ ક્યારેય મનુષ્યને બેભાનતામાં લાવી દે એ કડવું મુશ્કેલ છે. પહેલાના વખતમાં માન, કીર્તિ, પૈસા બધે મોહ વેરાયેલો હતો. હવે તો બધો મોહ એકમાત્ર વિષયમાં ખૂપી જાય છે. આ કાળમાં બ્રહ્મચર્ય પાલન કરતા હોય તો પણ મહી વિષય રૂચિની ગાંઠ કેટલાય અવતારથી પડેલી છે એ સંજોગો મળતા ફૂટી આવે છે. જ્યાં સુધી પૂતગલ સુખ લેવાની દાનત પડી છે ત્યાં સુધી આત્મસુખને સ્પર્શી શકતો નથી. લોકોએ અજ્ઞાન માન્યતાથી વિષયમાં સુખ માણ્યું, પણ બ્રહ્મચર્ય સંબંધી તેઓની દ્રષ્ટિ કેવી રીતે ખીલે કે જેથી સર્વે અવળી માન્યતાઓ છૂટી જાય ને મહામુક્ત દશાની પ્રાપ્તિનું મૂળ કારણ સ્વરૂપ ભાવ બ્રહ્મચર્ય સમજણમાં યથાર્થ રીતે ફિટ થાય તે જરૂરી છે. વિષયી સુખોની મૂર્છા ક્યારેય મોક્ષે જવા ના દે, પરંતુ અહીં પરમ પૂજ્ય દાદાશ્રી વિષય સંબંધી સુખોની વાસ્તવિકતા ખુલ્લી કરે છે, જેના થકી સાધકને જાગૃતિ ઊભી થાય, સાચા સુખની સમજ ઉત્પન્ન થાય તથા લોકસંજ્ઞા અને અજ્ઞાન માન્યતાને લીધે મનાતા વિષયી સુખમાં ખરેખર સુખ નથી જ એનું ભાન થાય છે. કૃપાળુ દેવે કહ્યું છે કે આવરણિક દ્રષ્ટિથી વિષયમાં સુખ મનાયું છે, અપરિચ્છેદ રીતે વર્ણવો તો એમાં સુખ નથી, અને જેને આત્માનું સ્પષ્ટ વેદન આ દેહે જ અનુભવવું હોય તેને શુદ્ધ બ્રહ્મચર્ય વિના એની પ્રાપ્તિ શક્ય નથી. જ્યાં સુધી વિષયમાં સુખ છે એવી સૂક્ષ્મથી સૂક્ષ્મ રોંગ બિલીફ છે ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી. એ રોંગ બિલીફ સંપૂર્ણ સર્વાંગપણે ઉડે ત્યાં સુધી સમજણથી જાગૃતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે. અક્રમ વિજ્ઞાનમાં સમજણ પર ખૂબ ભાર મૂક્યો છે. દાદાશ્રી કહે છે સમજણમાં અહંકાર નથી. સમજણથી જો બ્રહ્મચર્યનો ધ્યેય બંધાશે તો એના અડગ મિનારા કોઈ સંજોગો હલાવી નહીં શકે, અને આ સમજ સોનાની કટાર સમ છે, માટે એનો અવળો ઉપયોગ પોતાને જ જોખમકારક બની બેસે. પ્રસ્તુત અંકમાં અજ્ઞાનને કારણે વિષયમાં સુખ છે એવી જે સુખ બુદ્ધિ ઊભી થાય છે એ સુખની બિલીફને પરિણામે પોતાને પરવશતા લાચારી અનુભવાય છે. દાદાશ્રી જ્ઞાનની યથાર્થ સમજણ આપીને એની સામે કેવી રીતે જાગૃતિ ગોઠવવી, સામાયિક પ્રતિક્રમણ થકી કેવી રીતે બિલીફોને ઓગાળવી અને દોષમુક્ત થવું તે વૈજ્ઞાનિક ઢબે ઊંડાણપૂર્વક સમજાવે છે. એમની ક્રિયાકારી વાણીથી સાધકના સમજણના દ્વાર ખુલ્લા થઈ વિષયરૂપી ભ્રાંતિ રસ સંપૂર્ણપણે ઓગળે એ જ અભ્યાર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી જાન્યુઆરી 2017 સમજ સમાવે વિષયમાં સુખ બુદ્ધિ.
સમજણથી છેદાય વિષય સુખની બિલીફ.
કામ વાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઈચ્છા થવાનું કારણ શું અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય?
કામ વાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામ વાસના શાથી ઉત્પન્ન થાય છે એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય, પણ વસ્તુ સ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે એવું દેખાય છે એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે. બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું એ ઉત્પન્ન દશા જાણે ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળા મારે કે ગમે તે કરે તો એ કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ.
વિષયમાંથી વિરક્ત થવાની તીવ્ર ભાવના હોય તો પછી એનાથી આસ્તે આસ્તે નીકળી જવાય?
હા, એ જે તમન્ના છે એ જ આમાંથી છોડાવે. પણ વિષયની કિંમત સમજી લેવી જોઈએ કે આની કિંમત કેટલી. ઉતરેલી દાળની કિંમત છે, ઉતરેલી કઢીની કિંમત છે, પણ વિષયની કિંમત નથી. પણ આ વાત આખા જગતને સમજાય નહીં ને.
એટલે એ તો શૂન્ય થયું.
શૂન્ય તો સારું, પણ આ તો નર્યું માઇનસ જ છે. મનુષ્યને બેક જોવાની શક્તિ જ નથી ને, મનુષ્યને પાછલું જોવાની શક્તિ જ નથી ને, એટલે વિષય ચાલુ રહ્યો છે. જુઓ ને, પાછા રોફથી ચાલે જ છે ને. એટલે જ્ઞાની પુરુષ પાસે વાતને સમજે તો વિષય જાય ને તો મુક્તિ થાય. વિષયને લઈને તો આ બધું અટક્યું છે.
સાચી સમજણ ક્રિયાકારી થાય.
જ્ઞાન લીધા પછી નિરાકુળતા વર્તાય છે, છતાંય વિષયમાં આસક્તિ કેમ રહી જાય છે?
વિષયો તો જાનવરોને હોય, આ તો ખાલી આસક્તિ જ છે. મહી એવો માલ ભર્યો છે તે હજી એના મનમાં શ્રદ્ધા છે કે એમાં સુખ છે. બાકી વિષય તો કોનું નામ કહેવાય કે પરવશપણે કરવું પડે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના આધારે પરવશપણે કરવું પડે. તે આ જાનવરોને બિચારાને એવું હોય છે.
અબ્રહ્મચર્યનો માલ પૂર્વનો ભરીને લાવેલો છે ને, તો પછી આ જન્મમાં શું કરે?
એણે આ જન્મમાં ફરી નવેસરથી સમજવું જોઈએ કે આ બ્રહ્મચર્યનો માલ પૂર્વે ભર્યો નથી, હવે નવેસરથી આ ભરવો જોઈએ. પાછલું શું ગલન થઈ રહ્યું છે તે ફરી ઊભું ના થવું જોઈએ.
સમજવા છતાં જગતના વિષયોમાં મન આકર્ષાયેલું રહે છે. સમજીએ છીએ કે સાચું ખોટું શું છે, છતાં વિષયોમાંથી છૂટાતું નથી, તો એનો ઉપાય શું?
જે સમજણ ક્રિયાકારી હોય તે જ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાંજિયા સમજણ કહેવાય. દાખલા તરીકે બે શીશી હોય. હવે એક શીશીમાં વિટામિનનો પાવડર હોય, બીજી શીશીમાં પોઈઝન હોય. બંનેમાં સફેદ પાવડર હોય તો આપણે છોકરાને સમજ પાડીએ કે આ વિટામિન છે તે લેજે, અને આ બીજી શીશીમાંથી ના લઈશ. બીજી શીશીમાંથી લઈશ તો મરી જઈશ. એટલે એ છોકરો મરી જઈશ શબ્દ સાંભળ્યો એટલે સમજી ગયો નથી. બોલે ખરો કે આ દવા લેવાથી મરી જવાય, પણ મરી જવું એટલે શું એ સમજતો નથી. આપણે એને કહેવું પડે કે ફલાણા કાકા તે દાડે મરી ગયા હતા ને, પછી બધાએ એને ત્યાં બાળી મેલ્યા હતા, એવું આ દવાથી થાય. એવી જ્યારે એક્ઝેક્ટ યથાર્થ સમજ પડે ત્યારે એ સમજ જ ક્રિયાકારી થાય, પછી એ પોઈઝનને અડે જ નહીં. અત્યારે આ સમજની એને એક્ઝેક્ટનેસ આવી નથી. આ સમજ તો લોકોએ શીખવાડેલી લોન તરીકે લીધેલી છે.
એ સમજ ક્રિયાત્મક થાય તે માટે શું પ્રયત્ન કરવો?
હું તમને વિગતવાર સમજણ પાડું પછી એ સમજણ જ ક્રિયા કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમે ઉલટો ડખો કરવા જાઓ તો બગડી જાય. જે જ્ઞાન, જે સમજણ ક્રિયાકારી હોય તે સાચી સમજણ છે અને તે સાચું જ્ઞાન છે. મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને તમારી પોતાની જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે અને એ સમજ તમને ઠોકી બેસાડાય નહીં. અને એમ ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય અને પછી તમે તમારી સમજથી ચાલો.
બેભાનપણામાં ચૂથારો ચૂથ્યો.
વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે તો કયા આધારે માનેલી છે?
એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે. પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે, એટલે એને ખબર નથી પડતી. જો આ વિષય એ ગંદવાડો સમજાય તો એની મીઠાશ બધી ઉડી જાય.
એમાં સાચું સુખ નથી, પણ લિમિટેડ ટાઈમ માટે તો છે, છતાં એ છૂટતું નથી ને.
વિષયમાં એટલો બધો ગંદવાડો છે કે એનો નિબંધ લખવો હોય તો નિબંધ લખતા જ ચિતરી ચડે. આ તો ઠીક છે, એક જાતની હેબિટ પડી ગઈ છે. મૂળ અજ્ઞાનતામાં, બેભાનપણામાં ચૂંથારો ચૂંથ્યો, હવે ભાન થયા પછી શું કંટાળો ના આવે? આ તદ્દન ગંદવાડાનું સુખ છોડવાનું છે, એ તો ગંદવાડો દેખીને જ છોડી દેવાનું છે. જો આ વિષયનું સુખ છોડી દે તો આખી દુનિયાનો માલિક થઈ જાય. ખરેખર તો એ સુખ જ ન હોય. જો કોઈ બુદ્ધિશાળી માણસ એ ગંદવાડાનો હિસાબ કાઢે તો એ ગંદવાડા ભણી જાય જ નહીં. હમણાં કેળા ખાવાના હોય તો એમાં ગંદવાડો નથી, અને એ ખાવાથી સુખ ખરું, પણ આ તો નર્યા ગંદવાડાને જ સુખ માન્યું છે. શા હિસાબે માને છે તે સમજાતું નથી.
વિષયના પૃથ્થકરણ થકી નિપજે વૈરાગ.
એવું છે ને, મનુષ્યોએ વિષયનું તો પૃથ્થકરણ કરી જોયું નથી. જો માનવ ધર્મ તરીકે વિષયનું પૃથ્થકરણ કરે, જેમ કે કોઈ વસ્તુનું આપણે પૃથ્થકરણ કરીએ ને એમાં શું શું વસ્તુઓ ભળેલી છે એમ જુદું પાડીએ, એવી રીતે વિષયનું જો પૃથ્થકરણ કરે તો માણસ વિષય કોઈ દાડો ફરી કરે નહીં. બે દાડાથી વધારાનું વાસી ભજીયું ખવાય જ નહીં, છતાંય પણ ત્રણ મહિનાના વાસી ભજીયા ખાધા હોય તો એ જીવતો રહેશે, પણ વિષય કરે તો એ જીવતો નહીં રહે. વિષય એ એવી વસ્તુ છે, એનું પૃથ્થકરણ કરે તો પોતાને વૈરાગ જ રહ્યા કરે. વિષયનું તને પૃથ્થકરણ કરતા આવડે છે?
ના, આપ જણાવો.
પૃથ્થકરણ એટલે શું? કે વિષય એ આંખે ગમે એવા હોય છે, કાને સાંભળે તો ગમે, અને જીભથી ચાટે તો મીઠું લાગે. એ કોઈ ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને, અરે બહુ સુગંધ આવે ને, અત્તર ચોપડેલું હોય ને, એટલે આવું પૃથ્થકરણ કરે ત્યારે ખબર પડે. આખું નર્ક જ ત્યાં પડ્યું છે. પણ આવું પૃથ્થકરણ નહીં કરવાથી લોક મૂંઝાયું છે, ત્યાં જ મોહ થાય છે, એ અજાયબી જ છે ને.
વિષય એ અજાગૃતિ.
આ મનુષ્ય જાતિમાં બ્રહ્મચર્ય રહે નહીં એનું શું કારણ? મોહ છે, રાગ છે.
બુદ્ધિપૂર્વકનું સુખ નથી, આ અવિચાર્યું સુખ છે. લોકોએ માન્યું એ આપણે માન્યું, એ માન્યતાનું જ સુખ છે ખાલી. અને જલેબી સુખદાયી છે એ બુદ્ધિપૂર્વકનું સુખ છે. વિષય એ તો બુદ્ધિપૂર્વકનો ખેલ નથી, આ તો મનનો ખાલી આમળો જ છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ જો બુદ્ધિથી વિષયને સમજવા જાય તો બુદ્ધિ વિષયને લેટગો કરે નહીં. આ બુદ્ધિશાળીઓ લેટગો કરે છે એનું શું કારણ? લોકસંજ્ઞા પ્રમાણે ચાલે, એટલે પેલી બાજુનું આવરણ તૂટ્યું નથી. એક જણે કહ્યું કે બુદ્ધિપૂર્વકમાં શું વાંધો છે? ત્યારે મેં કહ્યું, બુદ્ધિપૂર્વકની ચીજો અજવાળામાં કરવાની હોય, સિક્રસી ના હોય, ખાનગી ના હોય, હજાર માણસની હાજરીમાં બેસીને જલેબી ખવાય, જલેબીમાં વાંધો નહીં ને, એને શરમ ના આવે?
ના, શરમ ના આવે, રોફથી ખવાય.
એટલે વિષયને જો માણસ વિચારે ને, જો વિચાર કરતા આવડે ને, તો એ વિષય ભણી કોઈ દિવસ જાય જ નહીં. પણ વિચાર કરતા જ નથી આવડતું ને. વિષય એ અજાગૃતિ છે, વિષય પોષાય જ કેમ કરીને? જે વિચારે કરીને ગમે એવી વસ્તુઓ નથી, તે જ વસ્તુનો સંબંધ કેમ પોષાય?
વિકૃત વર્ણનથી બહેકી વિષયમાં વૃત્તિઓ.
આ વિષયો બુદ્ધિથી દૂર થઈ જાય તેમ છે. જ્ઞાન થતા પહેલા મેં વિષયો બુદ્ધિથી જ દૂર કરેલા. જ્ઞાન ના હોય તોય વિષયો બુદ્ધિથી દૂર થાય. આ તો ઓછી બુદ્ધિવાળા છે તેથી વિષય રહેલા છે.
આ બુદ્ધિશાળીઓ પણ વિષયનું વેરિફિકેશન કરતા નથી?
ના, બુદ્ધિશાળીઓએ વિષયનું વેરિફિકેશન કર્યું જ નથી. ઉલટા બુદ્ધિશાળીઓ જ વિષયોમાં વધારે ઊંડા ઉતર્યા છે. અરે, આ મરીન ડ્રાઈવને બધે ત્યાં આગળ જઈને જોઉં તો એમના વિષયને જોઈને તું એમ જ સમજું કે આ તો માણસ છે કે પશુઓ છે. ટબની અંદર નાય ને પાછા અત્તર ઘસીને. હંમેશા જ્યાં દુર્ગંધ હોય ત્યાં શું કરવું પડે?
હા, અત્તર ઘસવું પડે. પણ પાછલા કેટલા સમયથી કોઈએ એવો રસ્તો જ નથી બતાવ્યો કે આ વિષયોથી બહાર પણ કંઈક સુખ છે.
આ મહાવીર ભગવાને રસ્તો બતાડ્યો પણ કોઈએ માન્યો નહીં. આ બુદ્ધિશાળી લોકોએ જ લખ્યું છે કે જગતમાં વિષય સુખ બધા સુખોમાં સર્વશ્રેષ્ઠ છે. વળી બુદ્ધિશાળીઓએ તો એટલે સુધી લખ્યું કે કેળ હોય એવા એના પગ છે. ઝાંખો તો આવી છે, ફલાણી આવી છે, ને આમ બધું સ્ત્રીનું વર્ણન કરેલું છે. એટલે પછી લોક ગાંડા બન્યા. પણ કોઈએ એમ લખ્યું કે સ્ત્રી સંડાસ જાય છે ત્યારે કેવી દેખાય? જે સંડાસ જતી હોય તેની જોડે વિષય જ કેમ કરાય? એને અડાય જ કેમ? આ કેરી જો સંડાસ જતી હોય તો આપણાથી કેરી ખવાય જ નહીં ને. પણ કેરી તો ચોખ્ખી હોય છે તેથી કેરી ખવાય ને. તેથી કૃપાળુ દેવ એમ લખે છે, લાકડાની પૂતળી તો સારી હોય, એમાં મયથી સંડાસ નીકળવાનું નહીં. જ્યારે નરી ગંધ આતો, એ મોઢું જુએ તોય ગંધાતા હોય. ભ્રાંતિ ચડી જાય ને એટલે કેફ ચડી જાય તો ભાન ના રહે, એટલે ચિતરી ના ચડે પછી.
વિષયની ભૂખ આચરે પાશવતા.
માણસ વિષય કરતો હોય તો તે ઘડીએ એનો ફોટો પાડીએ તો કેવો દેખાય?
ગધેડા જેવો દાદા.
એમ શું વાત કરે છે? એ તો આ મનુષ્યને શોભે. જ્યારે આજે તો બહાર 5,000 આપીને વિષય કરે ને, કશું ભાન જ નથી આ લોકોને. તને એવું લાગ્યું ને, આપણે આ બધું ઊંધું બોલતા નથી ને?
એક્ઝેક્ટ છે દાદા, 100% કરેક્ટ છે.
ત્યારે લોકોને કેમ આવું પોલું ચાલતું હશે? કશું ભાન જ નથી કે ક્યાં જઈ રહ્યા છે. આ કૂતરાને ખાવા પીવાનું આપ્યું હોય ને તો તે બહાર ના નીકળે. આ તો ભૂખને લીધે બિચારા બહાર ફર્યા કરે છે. આ મનુષ્યોને ભૂખનું દુઃખ મટ્યું છે ત્યારે આ લોકોને વિષયોની ભૂખ લાગી છે. મનુષ્યમાંથી પશુ થવાનો હોય ત્યાં સુધી જ વિષય છે. એ તો જાનવરોની કોડ લેંગ્વેજ છે, સાંકેતિક ભાષા છે, પાશવતા છે, ફૂલ્લી પાશવતા છે. એટલે એ તો હોવી જ ના જોઈએ. આ દુનિયામાં કોઈ ચીજની નિંદા કરવા જેવી હોય તો તે અબ્રહ્મચર્ય. બીજી બધી એટલી નિંદા કરવા જેવી ચીજ નથી.
લોકસંજ્ઞાએ મનાયું વિષયમાં સુખ.
આને તો સુખ કહેવાય જ નહીં. આ તો દારૂડિયો માણસ એમ કહે કે હું આખા હિન્દુસ્તાનનો રાજા છું તો આપણે ના સમજીએ કે આ તો દારૂના અમલથી બોલે છે. એવું આ ભ્રાંતિને લઈને એને આમાં સુખ લાગે છે. વિષયમાં તો સુખ હોતું હશે, સુખ તો મહી છે. પણ આ તો બહાર બીજામાં આરોપ કરે છે તેથી ત્યાં સુખ લાગે છે. ભ્રાંતિરસથી આ બધું ઊભું થયું છે. ભ્રાંતિરસ એટલે શું કે આ કૂતરું જેમ આડકાને ચૂસે છે તે તમે જોયેલું? આડકા ઉપર થોડું ઘણું માંસ હોય તે તો જાણે કે મળી જાય, પણ હવે પછી શું કરવા ચૂસ ચૂસ કરે છે? પછી ખૂબ દબાવે ને. તે હાડકું તો આમ લોખંડ જેવું હોય, તે શું થાય કે એના પીઢિયા દબાય ને એમાંથી પછી લોહી નીકળે. એ જાણે કે હાડકામાંથી લોહી નીકળ્યું એટલે પાછું ખૂબ ચાવી ચાવીને હાડકું ખાય. અલ્યા, તારું જ લોહી તું ચૂસે છે એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે. એવું આ લોકો હાડકા જ ચૂસી રહ્યા છે ને પોતાનું જ લોહી બધું ચાખી રહ્યા છે. બોલો, હવે કેટલી બધી મુશ્કેલી છે. એવી રીતે જગત આખું વિષયમાંથી સુખ ખોળી રહ્યું છે. તાપમાં બહુ થાકેલા માણસને બાવળિયા નીચે છાંયડામાં બેસે ને તો કહે, મને બહુ જ આનંદ આવ્યો હતો. એટલે વિષય સુખ એ બધો એવો આનંદ છે. આનંદ નિરુપાધિપદનો જોઈએ. આ બધા આનંદ અપેક્ષાએ છે. માણસ થાકેલો હોય, તાપમાં બહુ તપેલો હોય, તે પછી એને કહીએ બાવળિયા નીચે ફાવશે તો કહે, બહુ સરસ ફાવશે. હવે આ આનંદને આનંદ કહેવાય જ કેમ? લોકોએ વિષયમાં સુખ માન્યું છે એવું પોતે આમાં સુખ માન્યું છે. એમાં બિલકુલેય સુખ માનવા જેવું નથી. જ્ઞાનીની સંજ્ઞાથી જુએ તો એમાં તદ્દન દુઃખ છે. વિષયમાં એટલું બધું જોખમ છે. દુનિયામાં કોઈ ચીજમાં દોષ ના હોય એટલો દોષ અબ્રહ્મચર્યમાં છે. જેને આંતરિક સુખ હોય તે અબ્રહ્મચર્ય કરે જ નહીં. આ તો આંતરિક દુઃખને લઈને અબ્રહ્મચર્ય કરે છે.
ભૂતગલની શક્તિમાં પોતે ફસાયો.
શરીર પર રાગ જ કેમ થવો જોઈએ? શરીર શેનું બનેલું છે
દાદા? પૂતગલનું.
પૂતગલના જે ગુણો છે ને, જે સ્થૂળ ગુણો કે જે આંખે દેખાય એવા છે, કાનથી સંભળાય, આમ સ્પર્શથી અનુભવમાં આવે, નાકને સુગંધ આપે, જીભને સ્વાદ આપે એવા છે. પૂતગલના ગુણો અને આ પ્રાકૃતિક ગુણો બે ભેગા થયા છે. પ્રાકૃતિક ગુણો એ મિશ્ર ચેતનના છે અને પૂતગલના જે ગુણો છે એ બધું ભેગું થઈને આ લોહી પરુને આ બધું ઊભું થઈ ગયું ને સંસાર ઊભો થઈ ગયો છે. તેથી આ જગત બધું મૂંઝાયું છે. પોતાની અજ્ઞાનતાને લઈને એને આ બધી અશુચિઓનું ભાન રહેતું નથી અને ભાન નથી રહેતું એટલે આ સંસાર ઊભો રહ્યો છે. પૂતગલની પોતાની એવી જુદી જુદી શક્તિઓ છે કે આત્માને આકર્ષણ કરે છે. એ શક્તિથી જ પોતે માર ખાધો છે ને. આત્મા છે તે પૂતગલની શક્તિ જાણવા નીકળ્યો કે આ શું છે, આ કઈ શક્તિ છે. હવે એમાં એ પોતે જ ફસાયો. હવે શી રીતે છૂટે? પોતાના સ્વરૂપનું ભાન થાય તો છૂટે.
પૂતગલ સુખ એ છે રીપેમેન્ટ વાળું.
તને કોઈ દાડો દરાજ થયેલી, તે પછી વલુરે તેમ બહુ મજા આવે ને. હવે એ સુખ તમે કોની પાસેથી લો છો? પૂતગલ પાસેથી. બેનું રબિંગ કરીને, ઘસી ઘસીને, ઇચિંગ કરીને, ખંજવાળીને સુખ ખોળો છો. પછી સરવાળે હાથ બંધ થયો કે લાય બળવાની શરૂ થઈ જાય છે. જો પૂતગલ એને તરત જ દુઃખ આપે છે ને. પૂતગલ શું કહે છે કે અમારી પાસે શું સુખ ખોળો છો? તમારી પાસે તો સુખ છે ને. અહીં અમારી પાસે સુખ લઈશ તો તમારે રીપે કરવું પડશે, ચૂકતે કરવું પડશે.
રીપે કરતી વખતે જે દુઃખ ઊભું થાય એ તો તમારી કેટલી આસક્તિ છે કે લોભ છે એના ઉપર આધાર રાખે ને.
એ તો જેટલી વધારે આસક્તિ એટલી વધારે મોટી ઉપાધિ. ઓછી આસક્તિ હોય તો ઓછું દુઃખ થાય. એ બધું આસક્તિ પર આધાર રાખે છે ને. દરાજનો અનુભવ તને નહીં થયેલો એટલે બધું રીપે કરવાની ચીજો છે. આ દરાજમાં બહુ મજા આવતી હોય ને. એ વલૂર તો હોય તે ઘડીએ એનું મોઢું કેટલું આનંદમાં આવી ગયું હોય ને. તે સામા માણસને એમ થાય કે હે ભગવાન, મને પણ દરાજ આપો. એવું કરે કે નહીં લોક?
એવું વલૂરવામાં ક્યાંથી આનંદ આવે?
ના ના, એનું મોઢું વલૂરતી ઘડીએ ખૂબ આનંદમાં હોય છે. તે સામા માણસના મનમાં એમ થાય કે આ તો આનંદ ભોગવી લે છે ને આપણે રહી ગયા. તે ભગવાન પાસે માંગે કે મને કંઈક આપજો.
એવું કોઈ થોડું માંગે. આ તો ઉલટો એવો વિચાર આવે કે આ ગંધવાળો જ છે.
આ વિષય પણ એ જ છે. વલુરવા જેવું જ છે. આ ખાલી ઘર્ષણ જ છે. તે ઘર્ષણમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. પછી એનું જે પાછું આવે છે, બેક મારે છે, એ સાંધા તોડી નાખે છે. એમાં તે સુખ હોતું હશે? એમાં કંઈ આત્મા હોતો નથી. એમાં ચેતન નથી હોતું. ચેતન તો ફક્ત એનો નિરીક્ષક એકલો જ છે. એટલે આ તો વિપરીત દશાને પોતે સુખ માને છે.
વિષય રોગથી અનંત અવતારનું મરણ.
બે પ્રકારના વિષય, એક ચાર્જ ને બીજો ડિસ્ચાર્જ. ચાર્જના બીજને ધોઈ નાખવાનું. ખરી રીતે તો વિચાર જ ના આવવો જોઈએ. જો તમને વિચાર આવે તો તમે એને ઉખેડી નાખજો, તો પછી વિચારો ના આવગે. આ તો અક્રમ જ્ઞાન છે. તે અજ્ઞાન ગયું છે પણ પાછલો માલ રહ્યો છે, તેથી ચેતવણી આપવી પડે. આ બીજનો સ્વભાવ કેવો છે કે પડ્યા જ કરે. આંખો તો જાત જાતનું જુએ એટલે મહી બીજ પડે. તે એને પછી ઉખેડી નાખવાનું. જ્યાં સુધી બીજ રૂપે છે ત્યાં સુધી ઉપાય છે. પછી કશું ના વળે. આ હોટલ દેખે તો ખાવાની ઈચ્છા થાય ને, એના જેવું છે. આપણે તો મોક્ષે જવું છે, માટે ચેતવાનું છે. આંખથી જોવાથી કંઈ પણ ખેંચાણ થાય એ ભયંકર રોગ છે એમ માનો. વિષય એ તો એક પ્રકારનો રોગ છે.
મોટો રોગ, બહુ મોટો, કેન્સર જેવો.
બહુ મોટો કેન્સર તો સારું બળ્યું. એ તો એક જ અવતાર મારે. આ તો અનંત અવતાર મારી નાખે. આ તો અનંત અવતારથી આ જ માર પડે છે ને બળ્યો. તમને નથી લાગતું આ રોગ કહેવાય? બધાએ સમજે છે અંદરખાને, પણ શું થાય? આ સંસાર ચક્રનો આધાર વિષય પર છે. છે તો પાંચ જ વિષય, પણ સ્ત્રી સંબંધીનો તો બહુ જ ભારે વિષય છે. અબ્રહ્મચર્ય સંબંધીનો તો બહુ જ ભારે વિષય છે. એના તો પછી ભારે સ્પંદનો ઉડે છે. આપણું જ્ઞાન એવું સરસ છે ને, એમાં રહ્યા કરે તો એને કશું અડે નહીં અને પાછલું બધું ધોવાઈ જાય. પણ વિષય બાબતમાં જાગૃત રહેવું પડે. ત્યાં તો આમાં સુખ જ નથી અને આ ફસામણ જ છે એવું ભાન રહે તો છૂટી જવાય.
જેટલી લે મીઠાશ તેટલી આવે કડવાશ.
એટલે અમારા જે અવલંબનો છે એ વ્યવહારના, વસ્તુઓના, વ્યક્તિના મનના ભાવો, એ હવે છોડવાના છે?
એ તો એની મેળે જ છૂટી જાય.
છતાં પણ અમારા ભાવમાંથી છૂટતું નથી. એમ લાગ્યા કરે કે આ સારું છે, આ ખોટું છે. પાછું એમાં સુખ ઊભું થાય. એમ લાગે કે આ જ અવલંબનનું મૂળ કારણ છે. એટલે આ અવલંબનો અમારા જતા નથી.
એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે. તમને વસ્તુઓ ભેગી થાય છે તે વસ્તુમાંથી સુખ નથી આવતું. તમે એ સુખ લો એટલે એ લોન લીધા બરાબર છે. એ લોન તમારે રીપે કરવી પડશે.
અમે રૂપિયા લીધા તો રૂપિયા પાછા આપવા પડે ને. તો પછી અમે એની પાસે મીઠાશ લીધી તો અમે મીઠાશ શું કરવા પાછી ના આપીએ? એવો સંબંધ કેમ નથી આવતો? એમના માટે કડવાશ જ કેમ આવે?
એવું હોતું હશે. લોન લીધી એ પાછી આપવાની, રૂપિયા લીધા તે રૂપિયા પાછા આપવાના. હવે મીઠાશ એ આપવું ના કહેવાય. એવું છે ને, સોનું લીધેલું તે ઘડીએ આપણને સારું લાગે, પણ સોનું રીપે કરવા જાઓ તો કડવાશ જ વર્તે. જે કંઈ પણ લીધેલું પાછું આપો તો તે ઘડીએ આપણને કડવાશ વર્તે. એવો નિયમ છે, અને આપ્યા વગર પાછો છૂટકો જ નહીં ને. આત્મા પાસે સુખ નથી ભોગવતા, અને પૂદગલ પાસે સુખ માંગ્યું તમે. આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પૂદગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ લોન છે, જેટલી મીઠાશ પડે છે એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ કે પૂદગલ પાસે લોન લીધેલી છે, તે એને રિપે કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પૂદગલ પાસેથી લીધેલું હોય એટલે પૂદગલને જ રિપે કરવાનું.
આમાં સુખ લીધું એના પરિણામે પેલા ઝઘડાને ક્લેશ થાય છે.
હા, આમાંથી જ ઊભું થયું છે આ બધું. અને સુખ કશું નહીં, પાછું સવારના પહોરમાં દિવેલ પીધા જેવું મોઢું હોય, જાણે દિવેલ પીધેલો હોય. એ તો વિચારતાય ચિતરી ચડે.
અને નહીં તો એ લોકોના દુઃખોના પરિણામો એટલા બધા વિચિત્ર છે, તે એ ક્યારે છૂટે? આટલા બધા દુઃખો સહન કરે છે આ લોકો આટલા સુખને માટે.
એ જ લાલચ આનીને કેટલા દુઃખો ભોગવવાના.
મૂળમાં વિષયની લાલચ જ ફસાવે.
કૂતરાને એક પૂરી દેખાડીને એમાં તો એની બધી ફેમિલીને પણ ભૂલી જાય, એના છોકરા કુરકુરિયા બધાને ભૂલી જાય, અને આખું પોતાનું સ્થાન છે જે લત્તામાં રહેતો હોય તે ભૂલી જાય, અને ક્યાંય જઈને ઊભો રહે છે. લાલચની હારું પૂંછડી પટપટાવતો હોય એક પૂરીને માટે. લાલચ જેનો હું સ્ટ્રોંગ વિરોધી છું. લોકોમાં હું લાલચ દેખું ત્યારે મને થાય આવી બધી લાલચ. આ કૂતરાને એક પૂરી ધરી તે ક્યાંયનો ક્યાંય જાય, એને લાલચ પેઠીને. ઓપન પોઈઝન, દેખી તું ઝેર છે, મળી આવે એ ખાવું, પણ લાલચ ના હોવી જોઈએ. લાલચ હોય તો જાનવર જ કહી દો ને એને. મનુષ્ય રૂપે જાનવર જ ફર્યા કરે છે. થોડી ઘણી લાલચ તો બધાને હોય, પણ એ લાલચ નભાવી લેવાની. પણ લાલચું જ જેને કહેવામાં આવે છે એ તો કંઈ જાનવર જ જોઈ લો ને મનુષ્ય રૂપે. એટલે લાલચોથી આ જગત બંધાયેલું છે. અલ્યા, કૂતરા ગધેડાને લાલચ હોય પણ આપણને લાલચ કેમ હોય? લાલચ તે હોતી હશે. આ ઉંદર પાંજરામાં ક્યારે આવે છે? પાંજરામાં ક્યારે ઝડપાઈ જાય છે?
લાલચ હોય ત્યારે દાદા.
હા, ઢેબરાની સુગંધ આવી અને ઢેબરું ખાવા ગયો કે મહી તરત ફસાય. પાંજરાની મહી ઢેબરું દેખ્યું કે બહાર રહ્યો એ તલપાપડ થયા કરે કે ક્યારે પેસું ક્યારે પેસું. પછી મહી પેસી જાય એટલે પેલું ઓટોમેટિક વસાઈ જાય. મનુષ્યોને આ ઓટોમેટિક આવડે બધું, એટલે એની મેળે જ વસાઈ જાય. એટલે સર્વ દુઃખોનું મૂળ લાલચ છે. દેવતાને કેમ અડતા નથી, ત્યાં કેમ ચોક્કસ રહે છે? કારણ કે એનું ફળ તરત જ મળે છે. અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે, એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો, તેનો ઉપાય છે. પછી ગમે તે ચોપડીએ તો આ ઠંડુ પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભવ દેખાડે, આ તો આપણા જ્ઞાનને ધક્કો મારનારું છે. આવું મોટું વિજ્ઞાન છે એને ધક્કો મારે એવું છે. માટે ચેતવું.
ખરું સુખ સમાયું બ્રહ્મચર્યમાં જ.
આપણું જ્ઞાન શું કહે છે? જગતમાં ભોગવવા જેવું છે શું? તું અમથો આની મહી ફાંફા મારે છે. ભોગવવા જેવો તો આત્મા છે.
એને આ લાલચોમાંથી છૂટવું હોય તો તે શી રીતે છૂટે?
એ જો એનો નિશ્ચય કરે તો બધું છૂટે. લાલચથી છૂટવું તો જોઈએ જ ને, પોતાના હિતને માટે છે ને. નિશ્ચય કર્યા પછી, છૂટ્યા પછી પેલી બાજુ સુખ જ લાગશે. એ તો વધારે સુખ લાગશે, નિરાંત લાગશે ઉલટી. આ તો એને ભય છે કે આ સુખ મારું જતું રહેશે, પણ એ છૂટ્યા પછી તો વધારે સુખ લાગશે.
આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું સુખ.
કૃપાળુ દેવના પત્રમાં શું લખ્યું છે? સ્ત્રીના સંબંધમાં મારા વિચાર. અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગ સુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતા વમન કરવાની યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. કૃપાળુ દેવ શું કહે છે કે વમન કરવાને યોગ્ય પણ એ સ્થાન નથી, માટે બીજી સારી જગ્યાએ ઉલટી કરજો. થૂંકવાનું કહે તોય ગમે નહીં, બીજી જગ્યાએ થૂંકાય, પણ અહીં તો આપણને થૂંકતાય શરમ આવે. વળી આગળ શું કહે છે કે જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે અને તેની તે જન્મભૂમિકા છે.
જુગુપ્સા એટલે શું?
જુગુપ્સા એટલે ચીડ. જેની પર ચીડ રહી છે તે બધી જ ચીજો એમાં છે. અલ્યા, રેશમી ચાદર બાંધી એટલે બધું સારું થઈ ગયું? કૃપાળુ દેવે તો બહુ બહુ લખ્યું છે, પણ લોકો શું સમજે બિચારા?
માત્ર આપણી અવળી સમજણનો દોષ.
વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાનો દેખાવ હૃદયમાં ચિતરાઈ રહી હસાવે છે કે આ શી ભૂલવણી. ટૂંકમાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી, અને સુખ હોય તો તેને અપરિચ્છેદ રૂપે વર્ણવી જુઓ. એટલે આ વિષયનું બહુ વિવરણ કરીને તપાસ કરી જુઓ, એમ કૃપાળુ દેવ કહેવા માગે છે. એની સુગંધિ જોવી હોય તો એ જગ્યા સોડી તો જો, તને કેવું લાગે છે? વળી ઉઘાડી આંખે ધોળે દાડે જુએ તો એ જગ્યા રૂપાળી દેખાય? બધી જ રીતથી એની ચીડ ચડે. એટલે માત્ર મોહદશાને લીધે તેમ માન્યતા થઈ છે એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદી ભાગનો વિવેક કરવા બેઠો નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, પણ વ્યવહાર આત્મામાં દોષ છે, અને તે દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે. માટે એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. સ્ત્રીનો દોષ નથી, આપણી ભૂલનો દોષ છે, આપણી સમજણનો દોષ છે. સ્ત્રીનો શો દોષ? જો સ્ત્રીમાં દોષ હોય તો પછી આ ભેંસોય સ્ત્રી જ છે ને, કેમ ત્યાં લોકો નથી ખેંચાતા? આપણી અવળી સમજણ છે એટલે ખેંચાઈએ છીએ. એ અવળી સમજણ કાઢીએ એટલે બધું નીકળી જાય, અને જ્યારે ત્યારે તો આ અવળી સમજણ કાઢ્યા વગર છૂટકો જ નથી.
વિષયનો મોહ ન સમજવા દે સુખનો ભેદ.
વિષય હોય તો સમજણપૂર્વક છૂટી જવું જોઈએ. વિષય તો શી રીતે ગમે છે તે જ મને અજાયબી લાગે છે. વિષય ગમે છે તેનો અર્થ એ કે સમજણ જ નથી. આ વિષય વસ્તુ એવી છે કે એક જ દાડાનો વિષય ત્રણ દાડા સુધી કોઈ પણ પ્રકારની એકાગ્રતા ના થવા દે. એકાગ્રતામાં હાલમડોલમ થયા કરે. જ્યારે મહિના સુધી વિષય ના સેવે તો એની એકાગ્રતામાં હાલમડોલમ ના થાય. આત્માનું સુખ તમને વર્તે છે તેના આધારે તમે અહીં આવ્યા કરો છો. તમારી દ્રષ્ટિ અહીં જ હોય છે, છતાંય પણ તમને આ સુખ આત્માનું છે કે વિષયનું છે એ ભેદ માલુમ ના પડે. અજાણ્યા માણસને પહેલા જલેબી ખવડાવીએ ને પછી ચા પીવડાવીએ તો? એવું જલેબીને લીધે આ ચા મોડી લાગે એવું આમાં ભેદ માલુમ ના પડે.
કકડાટ વિષયમાં કંટ્રોલ ન હોવાથી.
વિષય કશાય નહીં, બળતરા તો થાય ને?
બળતરા તો લાખો મણ થાય તેનો સવાલ નથી, બળતરા તો પૂદગલને થાય છે, કકડાટ શેને લીધે થાય છે? અબ્રહ્મચર્યથી. વિષયનો કંટ્રોલ નહીં હોવાથી કકડાટ છે આ બધો. નહીં તો સ્ત્રી પુરુષને કકડાટ કેવી રીતે થાય? વિષયના કાબુવાળાને કકડાટ હોય નહીં દુનિયામાં, તમને લાગે છે એવું વિચારતા? બે મન એકાકાર થઈ શકે જ નહીં, એટલે દાવા ચાલુ થાય. આ વિષય સિવાય બીજા બધા વિષયોમાં એક મન છે, એક પક્ષે છે, તેથી સામો દાવો ના માંડે. જ્યારે મનવાળા જોડે તો જોખમ છે, એક જ ફેરો જેની જોડે વિષય કર્યો હોય તો એને પેટે જન્મ લેવો પડે, નહીં તો એ જ્યાં ગઈ હોય ત્યાં જવું પડે. મિશ્રચેતન જોડે શાદી કરી પછી શું થાય? મિશ્રચેતનના દાવાની તો ઉપાધિ બહુ, આપણને તદ્દન પરવશ કરી નાખે.
વિષયની પરવશતાના દુઃખો વિશેષ.
વિષયમાં સુખ કરતા વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે એવું જ્યારે સમજાય ત્યારે પછી વિષયનો મોહ છૂટે, અને તો જ સ્ત્રી જાતિ પર પ્રભાવ પાડી શકે, અને એ પ્રભાવ ત્યાર પછી નિરંતર પ્રતાપમાં પરિણમે. નહીં તો આ જગતમાં મોટા મોટા મહાન પુરુષોએ પણ સ્ત્રી જાતિથી માર ખાધેલો, વિતરાગો જ વાતને સમજી ગયેલા, એટલે એમના પ્રતાપથી જ સ્ત્રીઓ દૂર રહેતી. નહીં તો સ્ત્રી જાતિ તો એવી છે કે ગમે તે પુરુષને જોત જોતામાં લટ્ટું બનાવી દે એવી એ શક્તિ ધરાવે છે, એને જ સ્ત્રી ચરિત્ર કહ્યું ને. સ્ત્રીથી તો છેટા જ રહેવું, એને કોઈ પણ પ્રકારના ઘાટમાં ના લેવી, નહીં તો તમે પોતે જ એના ઘાટમાં આવી જશો. અને આની આ જ ભાંજગઢ કેટલાય અવતારથી થઈ છે ને. ગયા અવતારની માં આ જન્મે છોડીએ થાય, જેવો ઋણ બંધાયો હોય એવું થાય. કાકી થાય, મામી થાય, માસી થાય, વહુ પણ થાય, એવું બધું થાય. ગયા જન્મે માં હોય તો આ અવતારમાં વહુ થાય તો વૈરાગ ના આવે.
રોંગ બિલીફથી વિષયમાં માણ્યું સુખ.
વિષયનું સુખ એ સુખ જ નથી, એ ખાલી માન્યતા જ છે, રોંગ બિલીફ જ છે. વ્યવહારમાં લોકોને આ વાત કહેવાય નહીં, જગત વ્યવહાર માટે આ કામનું જ નથી. જગતને તો આ સુખ એકલું જ અવલંબન છે, તે બિચારાનું લઈ લીધું. વિષયમાં જે સુખ માન્યું છે ને, તે સાવ રોંગ બિલીફની રોંગ બિલીફ છે. આ જલેબીમાં સુખ લાગે છે, હવે કોકને જલેબી ના ભાવતી હોય તો એને શ્રીખંડ તો ભાવે, એટલે આ વસ્તુઓ સુખદાયી લાગે છે. વિષય એ રોંગ બિલીફની રોંગ બિલીફ છે, અને એ પાછું જગતમાં જે ચાલ્યું એ ચાલ્યું પછી. સાચી સમજણ જ નથી ને. માણસને રોંગ બિલીફ છે કે વિષયમાં સુખ છે, હવે વિષયથી ઊંચું સુખ મળે, હવે વિષયથી ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે. વિષયમાં સુખ નથી, પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે? વિષયમાં સુખ હોય તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સુખની શોધમાં ના નીકળત. આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે, છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતા નથી, પણ ધીમે ધીમે જતા રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે. વિષય સામે તો હું કેટલું બોલ બોલ કરું છું, તોય લોકોને ગેડમાં બેસતું નથી ત્યારે આપણે શું કરીએ? પંપ મારી મારીને માલ ભરી લાવ્યા છે, જરાય સ્કોપ નથી આપ્યો, અવકાશ જ નથી આપ્યો ને. જાણે વિષય નહીં હોય તો જીવાશે જ નહીં એવું માની લાવ્યા છે. જ્યાં સુધી જે બાબતમાં અંધ છે તે બાબતમાં ત્યાં સુધી દ્રષ્ટિ ખીલે જ નહીં ને ઉલટો વધારે ને વધારે અંધ થતો જાય. એનાથી દૂર રહે ત્યાર પછી છૂટો થાય, ત્યારે એની દ્રષ્ટિ ખીલતી જાય, પછી સમજાતું જાય.
જરૂર છે રોંગ બિલીફથી છૂટવાની.
વિષયમાં સુખ છે એ માન્યતા ઊભી થાય છે તે સંયોગ ભેગો થવાથી થાય છે?
લોકોના કહેવાથી આપણને થાય, આપણા કહેવાથી માન્યતા થાય, અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય. અને એમાં એવું શું છે? સુંદરતા કશી હોતી જ નથી, માંસના લોચા જ છે. ફક્ત રોંગ બિલીફો જ છોડવાની છે, પણ તે જાતે તમારાથી છૂટે નહીં, કારણ કે તમે રોંગ બિલીફો ઊભી કરી છે. એ જેમ છોડવા જાઓ તેમ વધારે રોંગ બિલીફો ઊભી થતી જાય. એ તો જ્ઞાની પુરુષ રાઇટ બિલીફ બેસાડી આપે એટલે રોંગ બિલીફ છૂટી જાય. હવે તમારી મૂળ રોંગ બિલીફ અમે ઉડાડી, પણ આ વિષયમાં તો અમે થોડી ઘણી શ્રદ્ધા ફ્રેક્ચર કરી આપીએ. આ તો બિલીફ જ રોંગ હતી, બાકી આત્મા રાગીએ ન હતો ને દ્વેષીએ ન હતો. રાગ દ્વેષ આત્મામાં છે જ નહીં, આત્મામાં એ ગુણ જ નથી. આ બધા આરોપિત ભાવો છે. આરોપિત ભાવો કેવા છે? વ્યવહારના છે. એટલે તમારી બિલીફ એકલી જ રોંગ છે કે આ મને રાગ થાય છે ને મને દ્વેષ થાય છે. એ રોંગ બિલીફ ઉખાડી આપે તે જ્ઞાની. એ બિલીફ એમને એમ ઉખડે એવી નથી. અમે તમારી એ રોંગ બિલીફ ઉખાડી આપી છે.
એ જરા વિસ્તારથી સમજાવો ને કે રોંગ બિલીફ છે અને જ્ઞાની પુરુષ બિલીફને ઉખાડી દે છે.
અમે શું કહીએ છીએ કે આત્મા અગુરુ લઘુ સ્વભાવનો છે અને રાગ દ્વેષ ગુરુ લઘુ સ્વભાવના છે, માટે એ બંનેને સાઢુંય ન હતું ને સહિયારું ન હતું. આ તો આરોપિત ભાવ છે કે આત્માને રાગ થાય છે ને દ્વેષ થાય છે. એ વ્યવહારના ભાવો છે. લોકો એમ કહે છે કે મને આમની જોડે રાગ છે. હવે ખરેખર તમારે પૌદ્ગલિક આકર્ષણ હોય, કારણ કે તમને મેં જ્ઞાન આપ્યું એટલે તમારે આત્મા છૂટો થઈ ગયો છે. ત્યારે હવે શું રહ્યું? પૌદ્ગલિક આકર્ષણ રહ્યું. પૂદગલમાં આકર્ષણ નામનો ગુણ છે અને વિકર્ષણ નામનો ગુણ છે. હવે આપણા લોક એ આકર્ષણને રાગ કહે છે ને વિકર્ષણને દ્વેષ કહે છે. આપણો પગ ગંધવાડામાં પડે ને ચીડ ચડે, તેથી કંઈ એને જ્ઞાન જતું રહ્યું નથી.
ગુણ અવગુણના ભેદે સમજાય સાચું સુખ.
એટલે જ્ઞાન પછી ખાલી એકલી બિલીફ જ ફેરવવાની છે? વિષયમાં સુખની બિલીફ તે કેવી રીતે નીકળે?
એટલે વિષયમાંથી રસ ક્યારે નિર્મૂળ થાય? કે પહેલું તો પોતાને એમ લાગે કે આ મરચું ખાઉં છું એ મને નડે છે, આવી રીતે નુકસાન કરે છે, એવું એને સમજાવવું જોઈએ. જેને મરચાંનો શોખ હોય તે તેને જ્યારે ગુણ અવગુણ સમજાઈ જાય ને ખાતરી થાય કે મને નુકસાન જ કરે છે, તો એ શોખ જાય. હવે આપણને શુદ્ધાત્મામાં જ સુખ છે એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ જ ના રહે. આપણને આ ચા સરસ મીઠી લાગે છે એ આપણો રોજનો અનુભવ છે, પણ જલેબી ખાધા પછી કેવી લાગે?
મોડી લાગે દાદા.
એટલે તે દાડે આપણને સમજણ પડી ગઈ, બિલીફ બેસી ગઈ કે જલેબી ખાધી હોય તો ચા મોડી લાગે. એવી રીતે આત્માનું સુખ હોય છે ત્યારે બીજું બધું મોડું લાગે.
કેળવો વિગતવાર વિચારવાની શક્તિ.
તો એવું ખરું, વિષય સમજણથી જાય, જેમ સમજણ વધતી જાય એમ વિષય જતો રહે.
સમજણથી જ જતો રહે. આ સાપ ઝેરી હોય ને કઈડે કે તરત મરી જવાય એવી જો સમજણ બેસી ગઈ ને, પછી એ ઝેરી સાપથી છેટો જ રહે એવું આમાં સમજણ બેસી જવી જોઈએ.
હા, પણ એ સમજણમાં કેમ આવતું નથી?
અનાદિકાળનું આ જ આરાધેલું છે ને, એ જ સત્ય માનેલું છે ને.
એ બરાબર છે, પણ એ આરાધેલું ને અત્યારનું જ્ઞાન એમાં હજી કેમ યુદ્ધ ચાલ્યા કરે છે?
વિગતવાર વિચારવાની પોતાની શક્તિ જ નથી ને. શક્તિ બધી હોય તો ખરી જ, પણ એ ઉત્પન્ન થયેલી નથી ને.
દાદા, તો એ શક્તિ ઉત્પન્ન કેવી રીતે થાય?
એ તો રાત દાડો એના વિચાર હોય, એની પર વિચારણા કર કર્યા કરે, અને એમાં કેટલું આરાધવા યોગ્ય છે ને કેટલું એ કરવા યોગ્ય છે, તરત આપણને મહી જેમ જેમ વિચારે ચડે ને તેમ ખુલ્લું થતું જાય.
એટલે એનો મિનિંગ એવો જ થયો કે કોઈ પણ હિસાબે આ વ્યવહાર ઉડાડી દેવો જોઈએ.
તેથી પેલા થ્રી વિઝન વાપરે ને, અને વિચારેલું હોય તો થ્રી વિઝને વાપરવું ન પડે.
નિંદી નાખવું બીજ ઉગતા પહેલા.
દિવસ દરમિયાનના જે વ્યવહારો છે એ વ્યવહાર ફરજિયાત છે, એ જ એને પ્રગતિમાં અંતરાયરૂપ છે ને અત્યારે, કારણ કે એને વિચારવાનો ટાઈમ જ મળતો નથી.
એટલે આના કરતા સૌથી સારામાં સારું એ કે આપણે દ્રષ્ટિ કોઈ જગ્યાએ ચોંટી તો ઉખેડી નાખવી ને પ્રતિક્રમણ કરી નાખવું, બસ.
એ પછી મન ક્યાં સુધી એ એક જ સિદ્ધાંત ઉપર ચાલે? મન એક સિદ્ધાંત ઉપર કન્ટિન્યુઅસ નથી ચાલતું. વારે ઘડીએ દ્રષ્ટિ બગડે ને પ્રતિક્રમણ કરવું કે આમ કરવું, એ સિદ્ધાંત કન્ટિન્યુઅસ નથી ચાલતું. થ્રી વિઝન પણ એટ એ ટાઈમ નથી ચાલતું, એ કન્ટિન્યુઅસ રહેવું જોઈએ, અને વિગતવાર એને સમાધાન થાય તો એ આગળ આવે છે.
એ વિગતવારે સપ્લાય કરવું પડે. આપણાથી બને ત્યાં સુધી પહેલું તો આ ઉખેડી નાખવું કે ચાલ્યું. પોતાના ખેતરમાં બધો જે કપાસ વાવ્યો છે એ કપાસને ઓળખીએ કે જો આ કપાસ છે, એટલે બીજું જે ઉગ્યું એ કાઢી નાખવાનું. એને નિંદવાનું કહે છે. એમ નિંદી નાખીએ તે થઈ રહ્યું, બધું ઉગતા જ દાબી નાખ્યું તે થઈ રહ્યું. એ પહેલા દાબી શકાય એવું છે નહીં. ઉગે નહીં ત્યાં સુધી બીજની ખબર પડે નહીં. ઉગતા જ ઓળખી ગયા કે આ બીજ જુદું છે.
પણ એનો નિશ્ચય હોય તો બીજું ઉગતા જ એને ખબર પડી જાય ને.
બીજું બીજ દેખાય એ ઉખેડીને ફેંકી દેવું, એટલે ટૂંકમાં સારું. સૌથી નિશ્ચય તૂટે નહીં, અને તૂટે ત્યાં સુધીમાં ચેતી ના જઈએ તો નિશ્ચય બીજી બાજુ ફરી જાય. આત્માના સંબંધમાં નિશ્ચય છે, તે નિશ્ચય જે બાજુ જઈએ તે બાજુનો જ ફરી જાય.
નિશ્ચય એટલે કશું ખોડવાનું નહીં.
આ એક સિદ્ધાંત ઉપર તો બેસાય જ નહીં ને, આગળ જવું તો પડશે ને.
તે ઘડીએ પાછો રસ્તો આવી મળશે, તે ઘડીએ એની મેળે સંજોગો બધા ભેગા થઈ જશે. કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દાડાથી ઊંઘ્યો ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તોય ના ઊંઘે ત્યાં.
દાદા, ત્યાં તો પ્રત્યક્ષ દેખાય ને કે પડી જઈશ અહીં?
હા, તે આમ પ્રત્યક્ષ દેખાય એના કરતાંય ભૂંડું છે. આ તો કેટલી મોટી ખાઈ છે, અનંત અવતારની જંજાળ વળગે છે. એટલે મન મજબૂત થયું હોય તો થાય, નહીં તો આમ દાડો વળે નહીં. આ કાચા મનથી આમ આ દોરા સીવવાના નહોય. કેવું સ્ટ્રોંગ કે મરી જાઉં પણ છૂટે નહીં. તારે નિશ્ચય મજબૂત છે ને?
એકદમ સ્ટ્રોંગ. નિશ્ચય સ્ટ્રોંગ થાય એટલે બધું આવતું જ જાય.
એ સિક્રેસી મટે એટલે ઓપન ટુ સ્કાય થઈ ગયો. એ ગુપ્ત લઈને આ બધી સિક્રસી પછી, નહીં તો અમારી પેઠ બોલી શકાય. નો સિક્રસી. નિરંતર વિષય સુખ ભોગવે છે તેના મોઢા તો જુઓ, દિવેલ પીધા જેવું દેખાય અને નથી ભોગવતા તેના.
નિશ્ચય સ્ટ્રોંગ છે અને મેં કોઈ સિક્રસી નથી રાખી. આપને આલોચનામાં બધી જ વાત ઓપન કરેલી છે.
એ બધું બરોબર છે, પણ આવું બધું આ વિષય સંબંધી તોફાન ખોળવાનું જ ના હોય. નિશ્ચય એટલે કશું ખોળવાનું નહીં, એની મેળે જ આવીને ઊભું રહે, બીજી કશી જરૂર જ નહીં ને.
આકર્ષણ થાય ત્યાં ખપે પ્રતિક્રમણ.
મને એમ રહ્યા કરે છે કે આટલો મારો નિશ્ચય સ્ટ્રોંગ છે, જ્ઞાની પુરુષ પાસે પ્રત્યક્ષ સંયોગ છે, આપ્તપુત્રો સાથે રહું છું, મારે આમાં વિષયમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી, છતાંય પણ આકર્ષણ કેમ રહ્યા કરે છે?
આ આકર્ષણ થાય ને, તે પૂર્વનો હિસાબ છે, તે આકર્ષણ થાય, તેને તરત ને તરત એ કરી નાખવાનું.
પ્રતિક્રમણ.
હા, એ કંઈ આપણા નિશ્ચયને તોડતું નથી. આંખને કંઈ ઠીક લાગે તો ખેંચાય, તેથી કંઈ પોતાને ગુનો થતો નથી. પોતે પ્રતિક્રમણ ના કરે તો ગુનો. એ તો છે તે એની મેળે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. એ ગયા અવતારની ભૂલ છે, અને તે એવો હિસાબ હોય તો જ ત્યાં જાય, નહીં તો જાય નહીં કોઈ દાડો. એ ભેગું થાય તો આકર્ષણ થાય, એ તો પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એનો બીજો શું હિસાબ? એ તો થ્રી વિઝનની સમજ હોય તોય દેખાય કે આકર્ષણ થાય. સમજાય એવી વાત છે કે નહીં?
સમજાય છે ને. મને એમ હતું કે આવું સરસ જ્ઞાન મળ્યું છે, આવા બધા સુંદર સંયોગો છૂટવા માટે આમ ભેગા થયા છે, તો જો પ્યોર થઈ જવાય એક આ બાબતમાં તો બહુ સારું એમ.
હા, પણ પ્યોર જ છે, નિશ્ચય છે ત્યાં સુધી પ્યોર, અને આવી ઇમ્પ્યોરિટી માની તે ભૂલ છે આપણી. નિશ્ચય આપણો હતો એટલે પ્યોર રહે, પછી ખેંચાણ થાય તેના ઉપાય કરવા પડે. લપસી પડ્યા તેથી કંઈ ગુનો છે? ફરી ઊભા થઈને ચાલ્યા. કપડાં બગડ્યા હોય તે ધોઈ નાખવાના. આપણે જાણીને લપસી પડીએ તો ગુનો છે, પણ લપસી પડ્યા તો ગુનો નથી.
જ્યાં ખેત છે ત્યાં તમે છૂટા છો.
મને અંદર એવો ખેદ રહ્યા કરે છે કે આવું સરસ જ્ઞાન મળ્યું, છતાં આ સ્થિતિ કેમ હજુ અનુભવી રહ્યો છું?
ના, એ તો બધાને એમ હોય. ઉલટું આપણે જો એ પ્રતિક્રમણથી ધોઈ નાખીએ તો દાડો વળે, નહીં તો ઊભું રહ્યું કહેવાય. ગયા અવતારે સહ્યો કરેલી તે છોડે નહીં ને. આ જ્ઞાન આપ્યું છે એટલે તમને સહન કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે, તમને જુદાપણાનો ભાવ રહી શકે છે, તો પછી શેને માટે વિષયો હોવા જોઈએ? અને છતાંય પરિણામ કોઈ બદલી ના શકે, કારણ કે એ પૂદગલ પરિણામ છે, અને એ તો રિઝલ્ટ છે. રિઝલ્ટ બદલી ના શકાય, પણ રિઝલ્ટ ઉપર ખેદ ખેદ ને ખેદ રહ્યો એટલે તમે છૂટા. તમને જો ખેદ છે તો તમે છૂટા છો, અને રિઝલ્ટમાં એકાકાર છો તો બંધન છે.
ખપે બ્રહ્મચર્યનો જ એકમાત્ર અભિપ્રાય.
દાદા, હવે બધું જલ્દી ખાલી થાય એવું કંઈક કરી આપો એમ. એટલે આ બધો જે વિષય ને કપટનો જે માલ ભર્યો છે એ બધો માલ ખાલી કરવો છે.
ઓહો, વિષયનો, વિષયનું ખાલી કરવું છે ખરું? એવું છે ને, જલ્દી ખાલી થવું એટલે આ દેહ ખલાસ થવો. એ માલ ફૂટે તેમાં તને શું વાંધો? એ ખૂંચે તું એ બાજુ સૂઈ જઉં ત્યારે આ બાજુ સૂઈ જઈએ, આપણા પલંગમાં સૂઈ જઈએ તો, કલ્પનામાં સ્ત્રીના પલંગમાં સૂઈ જઈએ ત્યારે ખૂંચે ને. આપણા પલંગમાં સૂઈ જઈએ તો આપણને પછી કોણ ખૂંચે? બહુ ખૂંચે છે તો પછી પૈણી નાખ.
ના, એવું નહીં, આ પેલી ગાંઠો ફૂટે એ ખૂંચે.
એ ચંદુભાઈને ખૂંચે, તેમાં તારે શું? ચંદુભાઈને કહીએ, લે કાઢ સ્વાદ, લે તારા કરેલા તું ભોગવ્યા કર. આપણને કશું ના કરે, તમારે તો ઉંમર નાની, તે હજુ હરકતના સ્ટેશનો આવવાના. નરી ઝાડી ને જંગલ બધું, વિષય એ ખોટી વસ્તુ છે એવું તને નિરંતર રહ્યા કરે છે?
નિરંતર?
આ વિષય તો ખરાબમાં ખરાબ વસ્તુ છે એવો અભિપ્રાય નિરંતર રહે તો તમારો આજનો ગુનો થોડો ઘણો ચૌદાની જેટલો માફ થાય. પણ જેને એવો અભિપ્રાય વર્તે છે કે આ વિષયમાં કશો વાંધો નથી, એ બિચારો માર્યો જ ગયો. સાથી માર્યો જાય કે એને હજી અભિપ્રાયમાં છે કે આમાં કશો વાંધો નથી. અબ્રહ્મચર્યનો અભિપ્રાય તો ન જ હોવો જોઈએ, પણ હજુ અબ્રહ્મચર્યમાં અભિપ્રાય વર્તે છે અને એ અભિપ્રાયથી જેમ છે તેમ આરપાર જોઈ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી, કારણ કે અભિપ્રાયનું આવરણ નડે છે. અભિપ્રાય તો બ્રહ્મચર્યનો જ રાખવો જોઈએ.
વિષય બીજ થાય નિર્મૂળ શુદ્ધ ઉપયોગે.
વિષયના વિચારો જેને ના ગમતા હોય ને તેનાથી છૂટવું હોય તેણે આ સામાયિકથી શુદ્ધ ઉપયોગથી ઓગાળી શકાય એમ છે. આ જ્ઞાન પછી જેને વહેલો ઉકેલ લાવવો હોય તેણે આવું કરવું.
છતાં આને પહોંચી વળાય એવું લાગતું નથી?
એવું કશું જ નથી, એક રાજીપો અને બીજું સિન્સિયારિટી, આ બે જ હોય તો બધું જ પ્રાપ્ત થાય એવું છે. બાકી આમાં કશી મહેનત કરવાની હોતી જ નથી. અહીં આપણે આ બધા સામાયિક કરે છે તે સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય તે અહીં ઓગાળી શકાય. સામાયિકમાં તો પોતાનો જે દોષ હોય તેને જ મૂકી દેવાનો, અહંકાર હોય તો અહંકાર મૂકી દેવાનો, વિષય રસ હોય તો વિષય રસને મૂકી દેવાનો, લોભ લાલચ હોય તો તેને મૂકી દેવાના. એ ગાંઠોને સામાયિકમાં મૂકી દીધી અને એ ગાંઠ ઉપર જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એટલે એ ઓગળે. એટલું આ સામાયિક સહેલું, સરળ ને બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે. બીજા કોઈ રસ્તે આ ગાંઠો ઓગળે એવી નથી. અહીં એક ફેરો સામાયિક કરી જાય ને પછી ઘરે થઈ શકે. અહીં બધા જોડે બેસીને કરવાથી શું થાય કે બધાનો પ્રભાવ આપણા પર પડે ને એકદમ પદ્ધતિસરનું સરસ થઈ જાય. પછી આપણે ઘેર કરીએ તો ચાલ્યા કરે.
આ સવારની સામાયિક કરીએ છીએ તો એમાં 50 મિનિટ પછી તો સુખનો ઉભરો આવે છે.
આવે જ ને, કારણ કે તમે આત્મ સ્વરૂપ થઈને સામાયિક કરો એટલે આનંદ આવે જ ને. આત્મા અચળ છે. હવે કેટલાક આ સામાયિક દાડામાં 2-3 વખત કરે છે, કારણ કે સ્વાદ ચાખ્યો ને. આ વિતરાગી જ્ઞાન મળ્યા પછી એનો સ્વાદે ઓર હોય, પછી કોણ છોડે? પેલી લૌકિક સામાયિકમાં તો બધું હાંકવાનું, અને આ તો કોઈને હાંકવા કરવાનું નહીં, અને જોયા જ કરવાનું, જ્ઞાતા દ્રષ્ટા. અને તે પાછું 2 ફાયદા થવાના. એક તો પોતાને સામાયિકનું ફળ મળે, એટલે શું કે આ બધું અચળ થાય ત્યારે આત્માનો સ્વભાવ માલુમ પડે, એટલે સુખ ઉત્પન્ન થાય. આ ચંચળ ભાગ છે તે અચળ થાય એટલે આત્માનું સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય. આ ચંચળતાને લઈને એ સુખ પ્લસ માઇનસ થઈ જાય છે. બીજું એ કે પોતાના દોષ હોય તેને જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોયા કરીએ એટલે દોષ ઓગળ્યા કરે, એટલે બે લાભ થાય.
સામાયિકથી ઓગળે વિષય રસ.
વિષયની ગાંઠ મોટી હોય છે તેના નિકાલની બહુ જ જરૂર. તે કુદરતી રીતે આપણે અહીંયા સામાયિક ઊભું થઈ ગયું છે. સામાયિક ગોઠવો તે સામાયિકથી બધું ઓગળે. કંઈક કરવું તો પડશે ને. દાદા છે ત્યાં સુધીમાં બધો રોગ કાઢવો પડશે ને. એકાદ ગાંઠ જ ભારે હોય પણ જે રોગ છે તે તો કાઢવો જ પડશે ને. એ રોગથી જ અનંત અવતાર ભટક્યા છે ને. આ સામાયિક તો શાને માટે છે કે વિષયભાવનું બીજ હજુ સુધી ગયું નથી અને એ બીજમાંથી જ ચાર્જ થાય છે. એ વિષયભાવનું બીજ જવા માટે આ સામાયિક છે. આપણે વિષયો જોઈતા ના હોય પણ વિષયો છોડે નહીં ને. આપણે ખાડામાં ના પડવું હોય છતાં પડી જવાયું તો શું કરવું જોઈએ? તરત જ દાદા પાસે એક કલાક માગણી કરવી કે દાદા મને બ્રહ્મચર્યની શક્તિ આપો. એટલી શક્તિ મળી જાય ને પ્રતિક્રમણ પણ થઈ જાય. પછી એની વરીઝ મગજમાં નહીં રાખી મૂકવાની. પછી એની ચિંતા મગજમાં નહીં રાખી મૂકવાની. ખાડામાં પડ્યો કે તરત જ સામાયિક કરી ધોઈ નાખવાનું. સામાયિક એટલે હાથ પગ ધોઈને, કપડાં ધોઈ સૂકવીને, ઘડી કરીને ચોખ્ખા થઈ જવું. તરત સામાયિક ના થાય તો બે ચાર કલાક પછી પણ કરી લેવું. પણ લક્ષમાં રાખવાનું કે સામાયિક કરવાનું રહ્યું છે.
અવસ્થા શીખવે વૈરાગ્ય પાઠ.
વિતરાગો એટલું જ જોતા હતા કે માણસની પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી અને આજની શક્તિ, એ બધી શક્તિઓને ત્રિકાળ જ્ઞાનથી જોતા હતા. ઉત્પન્ન, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા હતા. એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય. પછી આ રાગ ઉત્પન્ન થવો એ તો એકલા વર્તમાનકાળના જ્ઞાનથી થાય છે. એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન, તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, ઘરડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે. આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે એને વૈરાગ શીખવવાનો ના હોય. આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્છિત થઈ જાય છે એને વૈરાગ શીખવવાનો છે. વિતરાગો બહુ ડાયા હતા. કોઈ પણ વસ્તુ આવી તો એમને મૂર્છા ઉત્પન્ન ના કરાવે, કારણ કે એ વસ્તુને વિતરાગો ત્રણેય કાળથી જોઈ શકતા હતા. આ વસ્તુ છે એની કઈ અવસ્થા ઊભી થઈ, એટલે માટીમાંથી ઉત્પન્ન થયું, પછી એમાંથી હવે ઘડો કર્યો, હવે આવી અવસ્થા થઈ, આવી અવસ્થા થઈ, પછી છે તે હવે પાછો વિનાશને પંથે જશે. તે બધી અવસ્થાઓ કહી આપે. છેવટે એ માટી થઈને ઊભી રહેશે.
તે બધી અવસ્થાઓનું જ્ઞાન એકી વખતે જ હોય?
એકી વખતે જ. એટલે પેલું મેં કહ્યું ને કે માણસને મોહ કેમ ઉત્પન્ન થાય છે, ત્યારે કહે બેવ જુવાન હોય છે તેથી. અને તે ઘડીએ ભાન નથી રહેતું ત્યાં આગળ કે આ મોહ ટકાઉ છે કે ટેમ્પરરી છે. પછી આવું જ અત્યારે જે છે ને, એવું જ એની કલ્પના કાયમ માટે ખોળે. હવે પછી ગડપણમાં શું થાય, કલ્પના કેવી થાય,
તે વખતે એને કંટાળો આવે.
વિષયમાં સુખ બુદ્ધિ એ પુદ્ગલ પરિણામ.
પુદ્ગલ છે પૂરણ ગલન વાળી વસ્તુ છે, માટે કંટાળો આવે પછી. એટલે એ કાયમની વસ્તુ નથી, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. સુખબુદ્ધિ એટલે આ કેરી સારી હોય ને તેને ફરી માંગીએ, તેથી કંઈ તેમાં સુખબુદ્ધિ ગણાતી નથી.
પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી નિકાલ થાય નહીં ને?
સુખબુદ્ધિ થાય તેનો કંઈ વાંધો નથી. સુખબુદ્ધિ એ વસ્તુ આત્માની નથી, એ પુદ્ગલની વસ્તુ છે. જે કોઈ પણ વસ્તુ તમને આપે તેમાં તમને સુખબુદ્ધિ ઉત્પન્ન થાય, ફરી એની એ વસ્તુ વધારે આપે તેમાં દુઃખબુદ્ધિ ઉત્પન્ન થાય. એવું તમે જાણો કે ના જાણો, મેં જે આત્મા તમને આપ્યો છે એમાં સુખબુદ્ધિ જરાય નથી. આ સુખ એણે કોઈ દાડોય ચાખ્યું પણ નથી. પેલું તો દેહનું આકર્ષણ છે, એ જે સુખબુદ્ધિ છે તે અહંકારને છે.
દેહનું ને જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે.
એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે. અમે તમને જે વાક્ય આપ્યું છે કે મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું, એ જાગૃતિ રહેવી જોઈએ. અને ખરેખર એક્ઝેક્ટલી એમ જ છે, એ બધું પૂરણગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ પડતો નથી.
પર્યાયોના જ્ઞાનથી ઉડે મોહદ્રષ્ટિ.
આ જગતમાં તો બધી ભ્રમિત કરે એવી જ ચીજ છે ને, જ્યાં મન જ કાચું છે ત્યાં શું થાય? આમાં જોવા જેવું છે જ શું તે? આ તો જોવાની કટેવ કહેવાય. જે દેખાય છે એની પર મોહ થાય છે. આ તો માણસને બધા પર્યાયોનું જ્ઞાન હોય નહીં. આ ખાધેલું ઉલટી થઈ જાય, પછી ઉલટી થઈ એ ભાગ પેલું ખાધેલું છે એનો જ ભાગ છે એવું એટ એ ટાઈમ લક્ષમાં ના રહે ને. જેમાં કેરી હોય છે તે મોર આવે, પછી ફળ બેસે, નાની નાની કેરીઓ આવે, એ તૂરી લાગે, પછી ખાટી થતી જાય, પછી મીઠી થતી જાય, એ જ પાછી કોહવાઈ જાય, બગડી જાય, ગંધાઈ ઉઠે, સડી જાય. એ બધા જ પર્યાયો એટ એ ટાઈમ હાજર રહે પછી કેરી પર મોહ જ ના થાય ને. આ બધી અવસ્થા દ્રષ્ટિથી જોવાથી જ તેની અસરો થાય છે. અવસ્થા દ્રષ્ટિથી જ આકર્ષણ વિકર્ષણ છે, તત્વદ્રષ્ટિથી નહીં. અવસ્થામાં તન્મયાકાર થાય કે તરત જ અંદર લોહચુંબકપણું ઉત્પન્ન થાય અને તેનું પછી આકર્ષણ શરૂ થાય.
છૂટાય શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણથી.
જ્ઞાની પુરુષના વાક્યો વિષયનું વિરેચન કરાવનારા છે. મન વચન કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દોથી વિષયનું વિરેચન થાય. મહી વિચાર આવે એ અવસ્થા ઊભી થઈ કે તરત જ એની આહુતિ અપાઈ જાય. આ વિષય એક જ એવો છે કે નર્યા કપટનું જ સંગ્રહસ્થાન છે, જેમાં અનંતા દોષ બેસે છે અને કેટલાય અવતાર બગાડી નાખે છે. વિષય હોય તે કંઈ એકદમ જતા ના રહે, પણ એનો કંટાળો આવે ને એનું પ્રતિક્રમણ કર કરે તો ઉકેલ આવે. પ્રતિક્રમણ કોનું નામ કહેવાય? કે ડાઘ પડ્યો કે તરત ધોઈ નાખવું એને પ્રતિક્રમણ કહેવાય. આ ડાઘને કેમ ધુઓ છો? કારણ કે એ ક્રમણ નથી, આ અતિક્રમણ છે, માટે એનું પ્રતિક્રમણ કરો. અને એ શૂટ ઓન સાઇટ જોઈએ. અક્રમ વિજ્ઞાનનું પ્રતિક્રમણ શૂટ ઓન સાઇટ છે, નહીં તો આ લફરા છૂટે જ નહીં ને. એકાવતારી થવું છે પણ આ લફરા ક્યારે છૂટી રહે? શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણથી છૂટાય. વિષયનું પ્રતિક્રમણ રવિવારે આખો દાડો ચાલુ રાખ્યું હોય એટલે પછી છ દાડા સુધી વિષયની વાત ઊભી થાય તે પહેલા પ્રતિક્રમણ એને ફરી વળે. મહી વિષય તો ઊભા થવાના, પણ આપણે પ્રતિક્રમણનું એવું જોર રાખો કે પ્રતિક્રમણના બધા પોલીસો એને ફરી વળે.
પ્રતિક્રમણથી દોવાય વિષય રૂચિ.
જેમ જેમ આપણે પ્રતિક્રમણ કરીએ તેમ તેમ વિષય ઓછો થવાનો ને?
પ્રતિક્રમણ કરીએ એટલે ઓછું થતું જાય. પ્રતિક્રમણ કરે છે ખરો, પણ અંદરખાને વિષયની રૂચિ રહ્યા કરે છે. તે પોતાને ખબર પડતી નથી. એ રૂચિ બિલકુલે રહેવી ના જોઈએ. અરુચિ ઉત્પન્ન થવી જોઈએ. અરુચિ એટલે તિરસ્કાર નહીં, પણ આમાં કશું છે જ નહીં એવું થવું જોઈએ.
આ તમે જ્યારથી બે દિવસથી બોલ્યા છો ને, તો આમ જાણે પરાક્રમ જેવું ઊભું થઈ ગયું છે કે આમ જેટલી પોલમપોલ ચાલતી હતી એ બધી બંધ થઈ ગઈ છે.
હા, બંધ થઈ જાય એ તો દાદાના આ શબ્દો, પોલમપોલ બધું બંધ થઈ જાય. તમે આ શબ્દો સાચવી રાખો તો બહુ સરસ છે. મહી ચોક્કસ ને આમાંય ચોક્કસ, પણ એટલું જો આમાં ચોક્કસ રહે, નિશ્ચયમાં ચોક્કસ રહે, તો આમાં વ્યવહારમાં ફર્સ્ટ ક્લાસ થઈ જાય. એ આવડત છે ને એક જાતની, અને એમના કયા પ્રમાણે કરીએ તો ફરી ફરી તાલ નહીં પડે. આ છેલ્લી તક છે, ઉઠાવી લ્યો આ છેલ્લી તક.
જ્ઞાની પરિચયે કામ કાઢી લો.
માટે કંઈક હવે ઉકેલ લાવો. અનાદિથી માર ખા ખા કર્યો છે, અને એમાં બળ્યું શું સુખ છે? સાત્વિક રૂપે તપાસ ના કરીએ કે આમાં કશું સુખ દેખાતું નથી. ઉલટું મૂર્ખાઈ થાય છે, ફુલિશનેસ થાય છે. વિષયમાં અટક્યો તો ભગવાન થઈને ઊભો રહે, અને જો વિષયમાં લટક્યો તો અધોગતિમાં નરકે જતાંય પાર નહીં આવે, એવું અમે જ્ઞાનથી જોયેલું છે. હવે તમને ખાતરી થઈ ગઈ ને, આજે તમને આ ખોટું થયું છે એવું જ્ઞાન થઈ ગયું ને? આ કંઈ જેવું તેવું જ્ઞાન ના કહેવાય. આ ખોટું છે એવું જ્ઞાન થયું એનું નામ જ અમે જ્ઞાન કહીએ છીએ. પાછો ફરવા માંડ્યો એટલે પોતે કામ કાઢી નાખે. આ તો કોઈ દીવો ધરનાર જોઈએ. દીવો ધરનાર ના હોય તો શું થાય? આ બહારનો પરિચય છે એ અવળો પરિચય છે, અને જ્ઞાનીઓનો પરિચય પૂરો થયો નથી. જો પરિચય થયો હોત તો આવું થાત નહીં. એટલા માટે જ્ઞાનીઓ પાસે પડી રહેવાનું. બહારના પરિચયથી તો આ બધો માર ખાધો છે ને. બહારના પરિચયથી બધું જ બગડ્યા કરે. જો બ્રહ્મચર્ય પાળવું હોય તો બહારનો પરિચય રહે અને બ્રહ્મચર્ય પાળી શકીએ એ બે બને નહીં. એ તો ટોળું આખું જોઈએ, રહેવાનું સ્થાન જુદું જોઈએ. ત્યાં ભેગા બેસીને વાતો ચીતો કરે, સત્સંગ કરે, ઘડીવાર આનંદ કરે, એમની દુનિયા જ નવી. આમાં તો બ્રહ્મચારીઓ ભેગા રહેવા જોઈએ. બધા ભેગા ના રહે ને ઘેર રહે તો મુશ્કેલી. બ્રહ્મચારીઓના સંગ વગર બ્રહ્મચર્ય ના પાડી શકાય. બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, અને તે 15-20 માણસોનું જોઈએ. બધા ભેગા રહે તો વાંધો ના આવે. 2-3નું કામ નહીં, 15-20ની તો હવા જ લાગ્યા કરે. હવાથી જ વાતાવરણ બધું ઊંચું રહે. નહીં તો બ્રહ્મચર્ય રાખવું તે સહેલું નથી. સંગ એક જ પ્રકારનો હોવો જોઈએ, બીજો સંગ પેસવો ના જોઈએ. દૂધ તો દૂધ અને દહીં તો દહીં, અને દૂધ અને દહીં સહેજ નજીક મૂક્યા હોય તોય દૂધ ફાટી જાય, પછી ચા ના થાય.
જ્ઞાનીની જાગૃતિનો પ્રયોગ.
આ અક્રમ વિજ્ઞાન જ ઊંચી જાતનું છે. અમે તો આ બધું અમારું નિરીક્ષણ કરીને અનુભવનું બધું આ વિજ્ઞાન મૂક્યું છે. કેટલાય અવતાર પહેલાના નિરીક્ષણ હશે તે આજે તમને અહીં લખાઈ ગયું, કહેવાઈ ગયું. અમે તો કેટલાય અવતારથી ભાવ કરેલા, તે અમને તો વિષય માટે બહુ જ ચીડ. તે એમ કરતાં કરતાં છૂટી ગયા. વિષય અમને મૂળથી જ ના ગમે, પણ શું કરવું, કેમ છૂટવું? પણ અમારી દ્રષ્ટિ બહુ ઊંડી, બહુ વિચારશીલ. આમ ગમે તેવા કપડાં પહેરેલા હોય તોય બધું આરપાર દેખાય નર્યું. એમનું એમ દ્રષ્ટિથી ચોગરદમનું બહુ દેખાય, એટલે રાગ ના થાય ને. મારો જે પ્રયોગ કરેલો હતો એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય. તે અમને જ્ઞાન થતા પહેલાંય આવી જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યા હોય, 2000ની સાડી પહેરી હોય, તોય જોતાની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય. તે નેકેડ દેખાય, પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય, અને ત્રીજી જાગૃતિ, પછી પેટ કાપી નાખો તો અહીં આંતરડા દેખાય, આંતરડામાં શું ફેરફાર થાય છે એ બધું દેખાય, લોહીની નસો અહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંધવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને. આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે. પછી શી રીતે મોહ થાય? લોકોને આવું આરપાર દેખાય નહીં ને, લોકોને એવી દ્રષ્ટિ નહીં ને, એવી જાગૃતિ એ ક્યાંથી લાવે? આવું દેખાય એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ એ ટાઈમ આ ત્રણેય જાગૃતિ હોય. આ મને જે જાગૃતિ હતી તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું એ રીતે તમને બધાને આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએ ને, અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દાડો બને જ નહીં ને.
જાગૃતિમાં જોકા ત્યાં વિષયના સોટા.
દાદા, આ જ્ઞાનની જાગૃતિ થકી પ્રકૃતિ સામે મોટો ફોર્સ ઊભો થયો છે.
હા, આ જ્ઞાન છે તેથી પ્રકૃતિની સામે જીતે ખરું, પણ જોડે જોડે આપણું જે અસ્તિત્વ છે તે જ્ઞાન સાથે હોવું જોઈએ. પુદ્ગલ સાથે અસ્તિત્વ થયું તો ખલાસ કરી નાખે, એટલે સ્વપરિણામી હોવું જોઈએ. પેલા વિચારમાં મીઠાશ લાગી એટલે થઈ રહ્યું, એ પછી ખલાસ કરી નાખે, કારણ કે પેલી બાજુ પર પરિણામ થયા. હવે એ વિચારો મીઠાશ આવે એવા હોય ને કે કડવાશ આવે?
મીઠાશ આવે એવા આવે ને,
એટલે જ ત્યાં ચેતવાનું છે. આવો તો ફોડ બીજી જગ્યાએ કરાય નહીં ને. આ તો વિજ્ઞાન છે એટલે ફોડ કરાય. આ રોગ કોઈ કાઢે જ નહીં ને. આ રોગ શી રીતે નીકળે? આનો ઈલાજ આપણે ત્યાં થાય. અહીં સ્ત્રીઓ બેઠી હોય તોય આપણે ત્યાં વાંધો ના આવે. બીજી જગ્યાએ તો આવી વાત જ ના થાય ને. જાગૃતિ મંદ પડી કે વિષય પેસી જાય, જાગૃતિ મંદ પડી કે પછી એ ધક્કો ખાય. વિષય એ એક એવી ખરાબ વસ્તુ છે કે એમાં એક ફેરો લપસ્યો એટલે જાગૃતિ પર ગાઢ આવરણ આવી જાય. પછી જાગૃતિ રાખવી હોય તોય રહે નહીં. જ્યાં સુધી એકુંય ફેરો પડ્યો નથી ત્યાં સુધી જાગૃતિ રહે. વખતે આવરણ આવે પણ જાગૃતિ તરત જ આવી જાય. પણ એક જ ફેરો લપસ્યો તો જબરજસ્ત ગાઢું આવરણ આવી જાય. પછી સૂર્યચંદ્ર દેખાય નહીં. એક જ વખત લપસવાનું બહુ નુકસાન છે.
જાગૃતિ મંદ એટલે એકચ્યુઅલી કેવી રીતે બને છે?
એક ફેરો આવરણ આવી જાય ને, એ બ્રહ્મચર્ય શક્તિને સાચવનારી જે નિશ્ચય શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય. એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ જાય. પછી તે ઘડીએ જાગૃતિ મંદ થઈ જાય. એ શક્તિ બુઠ્ઠી થઈ ગઈ પછી કશું થાય નહીં, કશું વળે નહીં, પાછો ફરી માર ખાય. પછી માર ખાયા જ કરે, પછી મન, વૃત્તિઓ એ બધું એને અવળું સમજાવે કે આપણને તો હવે કશો વાંધો નથી, આટલું બધું તો છે ને. આવું પાછા મહી વકીલ સમજાવનારા હોય, એ વકીલનું જજમેન્ટ પાછું ચાલુ થઈ જાય, એ વકીલનું આર્ગ્યુમેન્ટ પાછું ચાલુ થઈ જાય.
એ શક્તિને રક્ષણ આપનારી શક્તિ એટલે શું?
એક ફેરો સ્લીપ થયો, તે સ્લીપ નહીં થવાની જે મહી શક્તિ હતી તે ઘસાય, એટલે કે એ શક્તિ લપટી પડતી જાય, એટલે પછી બાટલી આમ આડી થઈ કે દૂધ એની મેળે જ બહાર નીકળી જાય. જ્યારે પેલું તો આપણે બૂચ કાઢવો પડતો હતો. એ તમને સમજાયું?
અસંયમ પરિણામે શક્તિ થાય અધોગામી.
એક અસંયમ પરિણામથી પછી ગુણક રીતે આખું ડાઉનમાં જતું રહે ને અસંયમ વધ્યા જ કરે એવું ને?
હા, એટલે અસંયમ વધ્યા જ કરે ને, એટલે પાછું લપટું જ પડતું જાય. એક તો લપટું પડ્યું છે ને ફરી પાછું લપટું પડ્યું, તો પછી રહ્યું શું? પછી તો મહી મન, બુદ્ધિ, શિખામણ આપનારા અને મહી જજ ને બધા સાક્ષી પૂરનારા નીકળે. તારે કોઈ ફેરો એવા સાક્ષીવાળા નથી આવતા?
બને ને, પણ મારે કેવું બને છે કે પહેલું આમ ગ્રાફ ઊંચે જાય, પછી જાગૃતિ મંદ પડતી દેખાય, પછી ખબર પડે કે હવે ડાઉન થવા માંડ્યું, એટલે પછી પાછું તરત જોમ આવી જાય કે આ ભૂલ થાય છે ક્યાંક, એટલે પછી પાછી શોધખોળ થાય અને પાછું ઉપર આવી જવાય. પણ આમ ડાઉનમાં આવે છે ખરું?
હા, પણ એ ડાઉનમાં આવે તો એ ક્યાં સુધી ચાલી શકે? જ્યાં સુધી આપણી એકુંય ફેરો ભૂલ ના થાય ત્યાં સુધી ચાલી શકે. પણ એક ફેરો ભૂલ થઈ એટલે લપટું પડે. સંસારીપણામાં હજાર ભૂલો થાય તેનો વાંધો નહીં, કારણ કે લપટું જ પડી ગયું છે. પછી એમાં વાંધો જ શો? એનું નામ જ લપટું પડેલું છે ને. પણ અહીં બ્રહ્મચર્યમાં તો તમે ટાઈટ રાખ્યું છે, દ્રઢ રાખ્યું છે, તે ટાઈટ જ રાખવાનું. અને એ શક્તિ જો ઉર્ધ્વમાન થાય તો બહુ કામ કાઢી નાખે.
એ કેવા પ્રકારના દોષોથી લપટું પડવાનું ચાલુ થાય છે?
સંયમ અસંયમ થયો કે લપટું પડી જ જાય. સંયમ જ્યાં સુધી સંયમ ભાવમાં હોય ત્યાં સુધી લપટું ના પડે. આમ વધઘટ થયા કરે એનો વાંધો નહીં, પણ એ સંયમ તૂટ્યો કે પછી થઈ રહ્યું? એ સંયમ તૂટે ક્યારે? કે વ્યવસ્થિતના પાછળના અનુસંધાન હોય તો તૂટે, અને તૂટ્યા પછી એને ખેદાન મેદાન કરી નાખે.
પૂતગલની ખેંચ નાખે વિષય અંધકારમાં.
મૂર્છા ઉડી ગઈ પછી વાંધો નથી, મૂર્છા જ ઉડાડવાની છે. મને મૂર્છા ઉડી ગઈ એવું બોલીએ તેથી કરીને કશું ના વળે. મૂર્છા તો એક્ઝેક્ટ જવી જ જોઈએ, અને તે જ્ઞાની પુરુષની પાસે ટેસ્ટ કરાવી લેવું જોઈએ કે સાહેબ, મારી મૂર્છા ગઈ કે નહીં એ ટેસ્ટ કરી આપો. નહીં તો મહી એવી એવી વકીલાતો ચાલે કે બસ હવે બધી મૂર્છા ઉડી ગઈ છે, હવે કોઈ વાંધો નથી. એટલે વકીલાતો કરનારા બહુને માટે જાગૃત રહેવું, અપરાધ થઈ જાય એવી જગ્યાએથી ખસી જવું. આત્મા તો આપ્યો છે, અને એ આત્મા અસંગ સ્વભાવનો છે, નિર્લેપ સ્વભાવનો છે, પણ અનંત અવતારથી પૂતગલની ખેંચ છે. તમે જુદા થયા પણ પૂતગલની ખેંચ છોડે નહીં ને, એ ખેંચ જાય નહીં ને. સ્ત્રી પુરુષના આકર્ષણમાં એ જાગૃતિ ના રાખી તો પૂતગલની ખેંચ એને અંધારામાં નાખી દે.
બ્રહ્મચર્ય પદે સમજાય આત્મસુખ.
આત્માનું ખરું સુખ તો આ બ્રહ્મચારીઓ જ ચાખી શકે. જે સ્ત્રી રહિત પુરુષો છે તે જ ચાખી શકે. પછી એમને સ્ટડી જલ્દી થઈ જાય, કારણ કે જે પરણેલાઓ છે એમની પાસે આ સાચું સુખ કે પેલું એ બેની તુલનાત્મક દ્રષ્ટિ નથી. છતાંય ચાલવા દોને ગાડું આપણે, જે પરણેલા છે એને અમારાથી એવું ઓછું કહેવાય કે તું કુંવારો થઈ જા, એટલે અમે એને સમભાવે નિકાલ કરવાનું કહ્યું છે. પણ વાતને સમજો એમ પણ કહીએ છીએ, વિષયમાં તો મરવા જેવું દુઃખ થતું હોય છે. વિષય હંમેશા પરિણામે કડવો છે. શરૂઆતમાં એને એવું લાગે છે કે આ વિષય સુખદાયી છે, પણ પરિણામે તો એ કડવો જ છે, એનો વિપાકે કડવો છે. પછી માણસ થોડીવારમાં તો મરદાલ થઈ જાય છે.
ખરી સિન્સિયારિટીથી આત્મે વિષય રસ.
આ જ્ઞાન, આ નિશ્ચય બધું આપણે એવું ગોઠવી રાખીએ કે આ મોહનીય પરિણામમાં એ આપણને ડગાવે નહીં. આ કાળની બહુ વિચિત્રતા છે કે આ કાળના લોકો બધા મહામોહનીય વાળા છે, માટે તેમને મોઢે કેમ છો બોલવું, પણ એમની જોડે આંખ પણ ના માંડવી, આંખ મિલાવીને વાતચીત પણ ના કરવી. કારણ કે આ એક વિષય રસ જ એવો છે કે સર્વસ્વ ખોવડાવી નાખે તેમ છે. અબ્રહ્મચર્ય એકલું જ મહામુશ્કેલી વાળું છે, નહીં તો સવારના પોરમાં નક્કી કરી નાખવું કે આ જગતની કોઈ પણ ચીજ મને ખપતી નથી, પછી તેને સિન્સિયર રહેવું. મહી તો બહુ લબાડો છે કે જે સિન્સિયર ના રહેવા દે, પણ જો એને સિન્સિયર રહે તો પછી એને કોઈ ચીજ નડતી નથી. જેટલો તું સિન્સિયર એટલી તારી જાગૃતિ, જેટલી આમાં સિન્સિયરિટી એટલું જ પોતાનું થાય, અને આ સિન્સિયરિટી તો ઠેઠ મોક્ષ ભણી લઈ જાય. એટલે બધે સિન્સિયર થાઓ તો તમે જીતી જશો. આ જગત જીતવાનું છે. જગત જીતશો તો મોક્ષે જશો. જગત જીત્યા સિવાય કોઈ મોક્ષે જવા દેશે નહીં.
ખરા બ્રહ્મચારી કલ્યાણના નિમિત્ત.
જગત જીતવા માટે એક જ ચાવી કહું છું કે વિષય વિષયરૂપ ના થાય તો આખું જગત જીતી જાય. કારણ કે એ પછી શીલવાનમાં ગણાય, એનાથી જગતનું પરિવર્તન કરી શકાય. તમારું શીલ જોઈને જ સામામાં પરિવર્તન થાય. બ્રહ્મચર્ય હોય તો લોકોનું કલ્યાણ કરવામાં પછી નિમિત્ત બની શકે. એક જ સાચો માણસ હોય તો જગત કલ્યાણ કરી શકે. સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે, અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે. આ ભાવના ભાવી છે તો ભાવનાનું જતન કરજે. જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય? ત્યાગ મુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થ મુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં. ઉપલક બધું થાય, પણ અંદરખાને બધી પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ. આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને, અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય.
શુદ્ધ ચારિત્રના પાયા પર મોક્ષ માર્ગ.
બ્રહ્મચર્યને આપણે જાણીએ તો એ વિષય કંટ્રોલેબલ થાય. વિષયમાં જે દોષો રહેલા છે ને એ જાણીએ તો કંટ્રોલેબલ થાય. હું આ બધાને એટલા માટે બ્રહ્મચર્યની સમજ પાડું છું કારણ કે ચારિત્રના પાયા ઉપર મોક્ષ માર્ગ ઊભો રહ્યો છે. આપણે ખાવું પીવું હશે તેનો વાંધો નથી, એક દારૂ કે માંસાહાર નહીં કરવાનો. બીજું બધું ભજીયા જલેબી ખાવા હોય તો ખાજો, એનો ઉકેલ લાવી આપીશ. હવે આટલી બધી છૂટ આપવા છતાંય તમે આજ્ઞામાં સારી રીતે ના રહી શકો તો શું થાય? કૃપાળુ દેવી એટલે સુધી કહેલું કે તારી ભાવતી થાળી બીજાને આપી દે છે. આપણે અહીં તો શું કરવાનું કહ્યું છે કે તને શાંતિ સેનાથી આવે છે તે તું કર, તું ભાવતી થાળી બીજાને ના આપી દઈશ, નિરાતે ખાજે. આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો. મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે.
બ્રહ્મચર્ય વ્રતે જડે શુદ્ધાત્માનો વૈભવ.
તમારે હું શુદ્ધાત્મા છુંનું ભાન થયું એટલે મોક્ષનો વિઝા મળી ગયો અને તમારી ગાડી શરૂ થઈ ગઈ. પણ એ શબ્દરૂપી ભાન થયેલું છે. એ જ્યારે ઠેઠ નિરાલંબ સુધી પહોંચે ત્યારે એ કેવળ જ્ઞાન કહેવાય છે. જગતના લોકોએ કહ્યું, પરસ્પર દેવો ભવ. અલ્યા, પણ ક્યાં સુધી પરસ્પર? એટલે જે નિરાલંબ સુખ છે તે વાત જ જુદી ને. અરે, શુદ્ધાત્માનું સુખ છે તે વાત જ જુદી ને. હું શુદ્ધાત્મા છું કહ્યું કે બહારનો વિચાર બધો ખરી પડે. જેને શુદ્ધાત્મામાં જ સુખ છે એવું યથાર્થપણે સમજાઈ જાય તેને વિષયમાં સુખ ના રહે. હું શુદ્ધાત્મા છું એ નિરંતર લક્ષમાં રહે એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી. છતાંય આચાર્ય પદ પ્રાપ્ત કરવાના મહી ભાવ હોય ત્યારે ત્યાં બહારનું બ્રહ્મચર્ય જોઈએ. ત્યાં લેડી ના ચાલે, ત્યાં સ્ત્રી ના ચાલે. જેને શુદ્ધાત્માનો વૈભવ જોવો હોય તેને બ્રહ્મચર્ય વ્રત અત્યંત હિતકારી છે. અમે પણ રિલેટિવમાં આ એક જ વ્રત માટે હેલ્પ કરીએ, બાકી અમે બીજામાં હાથ ગાલીએ નહીં. આ જ્ઞાનમાં જો ખરું મદદ કરનારું હોય તો તે બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય પાળીશ તો દેવલોક ના ભોગવે એવું સુખ ભોગવીશ, અને ના પડાય ને મહી વચ્ચે લપસ્યો તો માર્યો જઈશ. બાકી સાચું બ્રહ્મચર્ય એટલે આત્મચર્યામાં જ આપણો ઉપયોગ, અને પૂદગલ વિષયચર્યામાં ઉપયોગ નહીં. એટલે કેવળ આત્મરમણતા, પૂદગલ રમણતા નહીં. બીજી પૂદગલ રમણતા એટલી બાધક નથી, પણ વિષય પૂદગલ રમણતા તો ઠેઠ આત્માનો અનુભવ પણ કરવા દેતું નથી. બ્રહ્મચર્ય વ્રત એ મહાન વ્રત છે, અને એનાથી આત્માનો સ્પેશિયલ અનુભવ થઈ જાય, વિશેષ અનુભવ થઈ જાય.
સાચું જ્ઞાન છોડાવે વિષય સુખની બિલીફ.
જ્ઞાન એવી વસ્તુ છે કે જેને જાણી રાખવાની જરૂર છે. જ્ઞાનને જાણી રાખવાનું, જ્ઞાન જાણવાનું છે. ને જાણેલું જ્યારે દર્શનમાં આવે છે, બિલીફમાં આવે છે, ત્યારે વિષય બધા ઉડી જાય. આ જ્ઞાન તો બહુ સરસ છે, પણ હવે પેલો ચેતક મજબૂત કરી લેવાનો છે. વિષયમાં સુખ છે ત્યાં ચેતક બેસાડવાની જરૂર છે. આ વિષયનું આરાધન એ પોલીસવાળો પરાણે કરાવે એવું હોવું જોઈએ. આ ચેતક અમે તમને બેસાડી દીધો છે, પણ આ ચેતકને એટલો મજબૂત કરી લેવાનો છે કે પોલીસવાળાની સામો થાય. પણ જો એ ચેતકનું ગણકારીએ નહીં તો ચેતક નિર્માલ્ય થઈ જાય. આપણે એ ચેતકને માનતાન આપીએ, એને ખોરાક આપીએ તો એને પુષ્ટિ મળે. આપણે એ ચેતકના જ્ઞાતા દ્રષ્ટા, અને ચેતક એ ચંદુભાઈને ચેત ચેત કહીને ચેતવ્યા કરે. ચંદુભાઈ ચેતકનું ગણકારે છે કે નહીં એ આપણે જોવાનું. સુખની બિલીફ તો સ્વરૂપમાં જ રહેવી જોઈએ. વિષયમાં સુખ છે એ બિલીફમાં જ ના રહેવું જોઈએ. એ તો કેવળ દર્શનની પેઠ, સ્વરૂપમાં જ સુખ છે એવું બિલીફમાં રહેવું જોઈએ. એવી રીતે આપણે ચેતક મજબૂત કરી લીધો હોય પછી વાંધો નહીં.
સમજ જ છેવટે પમાડે મુક્તિ.
જ્ઞાની પુરુષની આજ્ઞાથી ચારિત્ર લેવાનો વાંધો નથી, પણ જોડે જોડે ચારિત્ર લીધા પછી તે વસ્તુને એટલી બધી વિચારવી જોઈએ કે તે વિચારના અંતમાં પોતાનું જ મન એવું થઈ જાય કે વિષય એ તો બહુ જ ખોટી વસ્તુ છે. આ વિષય તો મહા મહા મોહને લઈને ઉત્પન્ન થયેલી વસ્તુ છે. બ્રહ્મચર્ય તો મન બિલકુલ ડગે નહીં ત્યારે એ બ્રહ્મચર્ય મગજમાં ઘૂસે, અને પછી એના વાણી વર્તન બધું ફેરફાર થઈ જાય. બ્રહ્મચર્ય પાળવું હોય તો જ્ઞાની પુરુષ પાસે સમજી લેવું જોઈએ. પહેલું એ જ્ઞાન જાણી લેવું પડે અને એ જ્ઞાન સમજમાં આવવું જોઈએ. જેટલો સમજ્યો તેટલો સમાઈ જાય, જેટલો સમાઈ ગયો એટલી મુક્તિ. અહીં જ મુક્તિનો અનુભવ થાય. સમાઈ જવું એટલે મોક્ષમાં, પોતાના સ્વરૂપમાં સમાઈ જવું.
જય સચ્ચિદાનંદ.